ಸ್ಮಿತ ರುಚಿರ ಪೂರಣೇಂದು ವದನ ಪ್ರಫುಲ್ಲಾಂಭೋಜನ್ಮ ಸದಸದೃಶ ಶೋಭಾಕ್ಷಿಯುಗಲ ಕೃಪಾಪಾರಾಭಾರ ಶ್ರಿತ ಸಕಲ ಜೀವಾತಿ ಸುಖದ ಮಹಾಶ್ರೇಯೋ ಮೂರ್ತಿ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ಸುದೂರ ಜಯಂ ನಿತ್ಯಂ ವಿವಿಧ ನಿಯಮಾಚಾರ ನಿರತೈ ರಪಿ ಬ್ರಹ್ಮೇಶಾನ ಪ್ರಮುಖ ಸುರ ಸಂಹೇ ಸುಮಹಾನ ಮನಸ್ತತ್ತೋರ್ಣಾಯ ಪ್ರಸಭಮಪಿ ಕುರ್ವನ್ ಶ್ರಿತವಶೇ ನರೋ ಭಾತ್ಯಗ್ನಾನಾಂ ದಿಶತು ಸಮತಿಂ ಮೇ ಹರಿರಸ ಶ್ರೂಯತಾಂ ದೇವದೇವೇಶ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಪ್ರಭೋ ತ್ವದೀಯೇನಾವಧಾನೇನ ಕಥಯಿಷ್ಯೆ ಶುಭಾಃ ಕಥಾಃ ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಸಹಜಾನಂದ ಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಘನಶ್ಯಾಮಾಯ ನಮೋ ನಮಃ ಆಕೋತಿ ಚಿತಿ ಚಾಪಲ್ಯ ರಹಿತಾ ನಿಸ್ಪರಿಗ್ರಹ ಬೋಧನೆ ನಿಪುಣಾತ್ಮ ನಿಷ್ಠಾ ಸರ್ವೋಪಕಾರಿಣ ಭಗವಾನ್ ವರ್ಣಿವೇಶೆ ಮಾತಾನೆ ಸಂತನ ಲಕ್ಷಣೋ ಕಹೆ ಛೆ ಮಾ ಸಂತೋ ಆಕೃತಿ ಚಿತಿ ಚಾಪಲ್ಯ ರಹಿತ ಹೋಯ್ ಆಕೃತಿ ಅನೆ ಚಿತಿ ಎನಿ ಚಂಚಲತಾಯೆ ರಹಿತ ಸಾಧು ಪುರುಷೋನೆ ಸಮಜವಾ ಆಕೃತಿ ಎಟ್ಲೆ ಕರ್ಮೇಂದ್ರಿಯೋ ಚಿತಿ ಎಟ್ಲೆ ಜ್ಞಾನೇಂದ್ರಿಯೋ ಕರ್ಮೇಂದ್ರಿಯೋ ಅನೆ ಜ್ಞಾನೇಂದ್ರಿಯೋನಿ ಚಂಚಲತಾಯೆ ರಹಿತ ಇಂದ್ರಿಯೋನು ಚಾಪಲ್ಯ ತೋ ಎಜ್ ಕೇವಾಯ್ ಕೆ ಪೋತ್ಪತಾನೆ ವಿಷಯ ತರಫ ಎನೆ ಢಳವೂ ಖೆಚಾವು ಎ ತರಫ ಜತು ರೇವು ಎ ಇಂದ್ರಿಯನು ಚಾಪಲ್ಯ ಛೆ ಎನಾಥಿ ರಹಿತ ಸಂತೋ ಹೋಯ್ ಛೆ ಅರ್ಥಾತ್ ಇಂದ್ರಿಯೋನೆ ವಶ ಕರಿನೆ ವರ್ತಾ ನಿಷ್ಪರಿಗ್ರಹ ಸಾಧು ಪುರುಷೋ ನಿಷ್ಪರಿಗ್ರಹ ಹೋಯ್ ಮತ್ಲಬ್ ಆತ್ಮಹಿತ ಪ್ರತ್ಯೇಕ ಪರಿಗ್ರಹ ವರ್ಜಿತ પોતાના આત્મકલ્યાણમાં નડતર થાય એવી કોઈ વસ્તુનો સંગ્રહ સાધુ પુરુષો ન કરે. આત્મકલ્યાણમાં નડે નહીં એવી વસ્તુ ઉપયોગની જ અમુક માપની જ વસ્તુ રાખે. આત્મહિતમાં દોષ કર નુકસાન કર વસ્તુનો સંગ્રહ સંતો કરતા નથી. ಬೋಧನೆ ಶಾಸ್ತ್ರಾನುಗತೋ ಯುಕ್ತಿ ಪ್ರಯುಕ್ತಿ ಭಿ ಪರೇಶಾಂ ಜ್ಞಾನೋಪದೇಶನೆ ನಿಪುಣಾ ಸಾಧು ಬೋಧ ದೇವಾಮ ನಿಪುಣ ಹೋಯ್ ಅರ್ಥಾತ್ સામા માણસને સમજાવવામાં કુશળ હોય. આત્મા પરમાત્માની વાત યુક્તિ પ્રયુક્તિ પછી દાખલા સિદ્ધાંત દ્વારાય સમજાવે. બીજાને બોધ દેવામાં સંતો નિપુણ હોય છે. આત્મનિષ્ઠા આત્મા રામા દેહાવસ્થા ત્રય ભિન્ને તદ જ્ઞાતરી સ્વક્ષેત્રજ્ઞે એવક નિષ્ઠાવંત ઇત્યર્થ. આત્માને વિશે નિષ્ઠાવાળા એટલે કે હું આત્મા છું, આ શરીર હું નથી એમ પોતાના આત્માને પોતાનું રૂપ માનનારને પોતાના આત્માને વિશે જ પોતે જ્ઞાન અહમતાનું ધારણ કરનારા, એટલે દેહને વિશે હું બુદ્ધિવાળા નહીં, દેહને વિશેથી અહમ બુદ્ધિનો જેમને નાશ પામ્યો છે એવા સર્વોપકારીણ સંતો સર્વની ઉપર ઉપકાર કરનારા હોય છે. ઉપકાર કઈ પ્રકારનો? તો જીવાત્માઓને ભગવાનની પ્રાપ્તિ થાય, એને મોક્ષ મળે, આલોક અને પરલોકમાં જીવ સુખી થાય એવો સંતો દરેક જીવ પ્રાણી માત્ર ઉપર ઉપકાર કરે છે. નિર્ભયા સંતો નિર્ભય હોય. અહીંયા થોડુંક સમજવાનું છે, નિર્ભય કઈ રીતે? આ દુનિયામાં ઈષ્ટ અનિષ્ટ વિયોગ સંયોગ રૂપ દુઃખ, માણસને પ્રિય વસ્તુ પ્રાપ્ત થાય તો સુખ થાય, અપ્રિય વસ્તુ પ્રાપ્ત થાય તો દુઃખ થાય. પ્રિય વસ્તુનો વિયોગ થાય તો દુઃખ થાય અને અપ્રિય વસ્તુનો સંયોગ થાય તો એને દુઃખ થાય. તો સંતોને પ્રિય વસ્તુ કે અપ્રિય વસ્તુ મળે કે જાય એમાં એને દુઃખ નથી, અર્થાત એ બાબતનો એને ભય નથી, ઇન્દ્રિય અર્થોમાં એને લિપ્સા હોતી નથી. અને નિરપેક્ષા. બીજી એક વાત કરી કે યદવા નિર્ભયા શાસ્ત્રોપદેષ્ટે અર્થે સંદેહ ભયમ તદ્વિના. શાસ્ત્રમાં કહેલા જે કાંઈ નિયમો છે, જે કાંઈ પાળવાનું છે, એને પાળવામાં એને ઉત્સાહ છે એટલે ભય નથી. ઘણા માણસોને શાસ્ત્રમાં જે કાંઈ કહ્યું છે તે પાળવું પડશે એવો ડર રહે છે. એક ભાઈ મને કહેતા હતા કે મેં સત્સંગી જીવન વાંચ્યું જ નથી અને મારે વાંચવું પણ નથી. કહ્યું શા માટે? તો કે વાંચીએ પાળવું પડે ને એટલે નથી વાંચ્યું, ને વાંચવું નથી, વાંચીએ તો પાળવું પડે, ન વાંચીએ તો ભગવાનને કહેવાય કે એમાં શું લખ્યું છે ને શું પાળવાનું હતું મને ખબર નથી, કારણ કે મેં વાંચ્યું નથી એટલે મને કેમ ખબર હોય, ને વાંચ્યા પછી ન પાળીએ તો ભગવાનને જવાબ શું દેવો કે તમે જાણતા હતા ને વાંચ્યું હતું ને ખ્યાલ હતો ને તમે પાળ્યું કેમ નહીં, એટલે આપણે વાંચવું જ નહીં કે પાળવું ન પડે. માણસો ધર્મ પાળવાથી બહુ બીવે છે. હા, ઘણાય મને એમ કહે છે ત્યાં આવીએ તો ખરા પણ તમે કંઈક નિયમ આપી દો તો. નિયમની બહુ મુસીબત, તમે નિયમ આપો તો એટલે અમે નહીં આવીએ એમ. એટલે એવી રીત પ્રકારના ભયે રહિત નિર્ગતા અપેક્ષા કશ્યાપી માયિક વસ્તુનો ભોગોપક્ષેણમ એ શાંતિ તથોક્તા. કોઈ પણ પ્રકારના માયિક ભોગને ભોગવવાની અપેક્ષા જેને નથી રહી, નિરપેક્ષા, મારે આ વસ્તુ જોઈએ જ એવું એને રહ્યું જ નથી વૈરાગ્યના બળે કરીને. દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી કે એના વિના ન જીવાય ન રહેવાય. નિરપેક્ષા, હંમેશા જીવન એવું જીવો કે અપેક્ષા ન રહે. માણસના જીવનો અત્યારે અતિ અધિક અપેક્ષાવાળા છે. કેટલી અપેક્ષાઓ રાખીને બેઠા હોય છે ને અનેક અપેક્ષાઓ એની પૂરી થાય ત્યારે એનું જીવન બરોબર આગળ ચાલે. જીવન એવું હોવું જોઈએ કે જરૂર જ ન પડે કોઈની. પણ માણસો સ્વભાવ અને ટેવો એવી પાડે છે કે એને કેટલાય વાના હોય ત્યારે એને સુખ રહે. આ મોટું જબર ગાડલું હોય તો ઊંઘાવે, ગાડલાની અપેક્ષા કેળવી છે. અપેક્ષા નહીં, ઉપેક્ષા કરો ને. ઘણા ટેવ પડી ગયો હોય, મોટું ઉશેકું હોય 100 કે 8 ઇંચનું તો, નહીં તો લાકડાનું ઢબકલું મૂકવું પડે. બોલો, ઓશિકાનો અભાવ હોય તો કંઈકથી બે પાણા ગોતી નહીં મૂકે પછી ઊંઘાવે, એટલું ઊંચું માથું રહે ત્યારે ઊંઘાવે, આ ટેવ પડી ગયું. એટલે આ બધી અપેક્ષાઓ છે અને એક ભાતની.
ઘણા માણસ જમવા બેસે તો ખાલી દાળ ભાત હોય તો ચાલ્યું જાય, ઘણા જમવા બેસે તો એને લગભગ ઓછામાં ઓછા 7 કે 8 હોવાના તો જોઈએ જ, નહીતર મજા જ ન આવે, બધું કામ બગડી જાય. નિરપેક્ષા બને એટલી ઓછી અપેક્ષા માયિક વસ્તુની, માયિક પદાર્થોની. દ્યુતાદિ વ્યસનો જીતા, દ્યુતાદિ વ્યસન જુગાર વગેરે, આમાં વ્યસનોનું ઘણું મોટું લિસ્ટ આપ્યું છે. અર્થાત જુગાર રમવો કે પછી કોઈ પણ પ્રકારના ખાદ્ય પદાર્થોમાં પ્રીતિ, એના વિના ચાલે નહીં, એનાથી રહિત. શાસ્ત્રોમાં વ્યસનો તો ઘણા કીધા છે, 18 પ્રકારના વ્યસનો છે, મોટા વ્યસનો છે જુગાર, દારૂ ને સ્ત્રી, ત્યાર પછીના ઝીણા મોટા અનેક વ્યસનો છે. દિવસે સૂવું ન્યાથી માંડીને વ્યસનો છે, દિવસે સૂવું તે પણ વ્યસન. હા, સંગીતનું વ્યસન હોય, આ બધા વ્યસનો છે. નૃત્ય કરવાનું વ્યસન અને બીજા ઘણા વ્યસનો, ગાળો બોલવાના, ગામ ગપ્પા મારવાના, આવા પ્રકારના હોય છે. કાંઈક ખરાબ શાસ્ત્ર વાંચવાનું વ્યસન હોય ઘણાને, એટલે એવું એ કરે પછી એને નિરાશ થાય. આ બધાય વ્યસનોનો ત્યાગ કરે, અર્થાત સાધુ પુરુષો બધા વ્યસનોથી રહિત હોય. શ્રદ્ધાલવઃ, શ્રદ્ધાળુ હોય. શ્રદ્ધાળુ કોને કહેવાય? તો કહે છે કે ભગવાનના જે ધામ છે, ભગવાનની મૂર્તિ છે, પરમાત્માના જે કંઈ ઐશ્વર્યો છે, પ્રતાપ છે, આ બધાયને વિશે દ્રઢ વિશ્વાસ કે બધું ખરેખર છે જ, કશું નથી એમ નહીં, શાસ્ત્રમાં જે કંઈ કહ્યું છે એ બધાયને પ્રત્યે વિશ્વાસપૂર્વકની જે એમને પામવાની તરા, ઉતાવળ, એને શ્રદ્ધા કહેવાય. અર્થાત ટૂંકમાં ભગવાનને મેળવવાની વિશ્વાસપૂર્વકની ઉતાવળ, ભગવદ્ ધામ મેળવવાની વિશ્વાસપૂર્વકની ઉતાવળ, મુક્તિ મેળવવાની વિશ્વાસપૂર્વકની ઉતાવળ, એને શ્રદ્ધા કહેવામાં આવે છે. જે માણસને શ્રદ્ધા હોય, અર્થાત ભગવાન પામવાની કે મોક્ષ પામવાની ઉતાવળ હોય, એ માણસ આ જ જન્મે મોક્ષ પામે છે. જે માણસને ભગવાન મેળવવાની ઉતાવળ નથી હોતી, એ અનેક જન્મે ભગવાન પામે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિયઃ, જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિ મચી રહેણાથી ગચ્છતિ. ગીતામાં કહ્યું છે શ્રદ્ધાવાન પુરુષ આના આ જન્મે તમામ સાધનને પાર ઉતરે છે, અને મંદ શ્રદ્ધાવાળો અનેક જન્મે ભગવાનને પામે છે. આ વાતને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં પણ દોહરાવી, મહારાજ કે કાશી જવા કોઈ નીકળે ને રોજના 20-20 ઘાવ ચાલવા માંડે તો થોડાક દિવસોમાં કાશી પહોંચી જાય, અને જે માણસ ધીમો ધીમો ચાલે તેને કાશીએ પહોંચતા વાલ લાગે. એમ કલ્યાણના માર્ગમાં પણ જે માણસ ઉતાવળો થઈને ભજન કરવા માંડે, જે કયા છે તે બધા નિયમ પાળવા માંડે, રોજની બને એટલી જાજી માળા, દંડવત પ્રદક્ષિણા, ધ્યાન, ભક્તિ, વાંચન, કીર્તન, સત્સંગ ખૂબ કરે, અને બીજે સમય ન બગાડે, તો એ આને આ જન્મે ભગવાનને પામી જાય. એને બધા સાધન થોડા વર્ષમાં પૂરા થઈ જાય, એ માણસ સિદ્ધ બની જાય. પણ માણસોને બહુ જોતા એવું લાગે છે કે આ માર્ગમાં બહુ ઉતાવળ નથી, એમ થાય એટલું ધીમું ધીમું કરે, આખા દિવસમાં 2-3 કલાક સત્સંગ કરે ને 18 કલાક વ્યવહાર કરે, અને વ્યવહારમાંથી બિલકુલ નવરો થાય તો સત્સંગમાં જીવ પહે, નહીતર તો એનો જીવ વ્યવહારમાં જ રીમ્યા કરે. ધીમા ધીમા સવારે મોડા મોડા જાગે, કથામાં ધીમા ધીમા 8-ઇંચથી આરામ કરી ખૂબ ઊંઘી, ખૂબ 1.5 કલાક 2 કલાક નાઈ ધોવે, અને બરોબર નિરાતે પછી કથા વાર્તામાં આવે. શું ઉતાવળ છે એમ, એને કોઈ મહાત્મ્ય નથી ને કથાનું, ધૂનનું, કીર્તનનું, કોઈ મહિમા ન મળે કે આમાં 1 મિનિટમાં કેટલી ખોટ જાય એનું કોઈ દિવસ એને વિચાર કરીને માપ કાઢ્યું જ નથી. કથામાં, કીર્તનમાં, ધૂનમાં 1 મિનિટ મોડા જઈએ, 1 મિનિટ ઓછી ધૂન બોલાય કે ઓછું કીર્તન થાય કે ઓછી ભગવત સ્મૃતિ થાય, તો એનું નુકસાન કેટલું હિસાબ ક્યાં કોઈ છે? એટલે આ એમ કે ઠીક એમ, ન થાય તોય વાંધો નહીં એમ. એક દિવસ કથા જતી રહે તો એમાં શું મોટું નુકસાન છે? હા, એક દિવસ ઓફિસે ન જઈએ તો 500 રૂપિયા 200 રૂપિયા 300 રૂપિયાનું નુકસાન થાય એમ, અને એ તરત આંખમાં આવે. અને કથા કીર્તન કે માળા કે ભજન ન થાય એનું નુકસાની કોઈ દેખાતી નથી. ખરેખર જે સાચી વસ્તુ છે એની નુકસાની દેખાતી નથી, જે નાશવંત વસ્તુ છે એમાં નુકસાની દેખાય છે. અને આનું નામ જ વિપરીત ભાવના, અને એ જ ઈશ્વરની માયા છે જબરજસ્ત, એમાં બધાય પકડાણા. નહીતર ઈશ્વર ભજન ન થાય, કથા ચૂકી જવાય, આરતી ચૂકી જવાય, ચેષ્ટા ચૂકાય, મંદિરે ન જવાય તો મનમાં દુઃખ થવું પડે, ખેદ થવો પડે, ઘર બહુ નુકસાની ગઈ, બહુ ખોટ ગઈ, ભારે કરી, આજ તો આરતી ચૂકાણી, આજ તો કથા ચૂકાણી, આજ ચેષ્ટામના બેહાણું ભારે કરી, આ હા આજનો દિવસ એડે ગયો આમ, ભાવ ખોટ ગયો, પણ પસ્તાવો થવા માંડવો જોઈએ. મોટી પેઢી ઉઠી જાય ને આપણે 3-4 લાખમાં માલગર આવી જાવી,
બાકી તો રાખ્યું હોય તો એક ભગવત ધ્યાન કીર્તન કથા વાર્તા જો નાખ્યું બાકી જિંદગી માં, બાકી કોઈ કુટુંબ કોઈ બાકી મૂક્યું નથી. અનેક જન્મ આનું આ કુટુંબ છે, મા બાપ તે છોકરા ધંધો, મા બાપ તે છોકરા ધંધો, હા બધા ઘર જ્યાં જન્મ લ્યો ત્યાં આનું આ કુટુંબ અમદાવાદ માં વડોદરા માં ભાવનગર જ્યાં જાવ ને જાવ, મા બાપ ઘર તે છોકરા ધંધો, મા બાપ ઘર તે છોકરા ધંધો, ખોટા બોલ ખોટા. અને આપણે એક નહીં, દુનિયામાં જેટલા છે ને બધા બે પગાર આવે, ચાર પગાર, આઠ પગાર, બધા એને આ જ ચિંતન છે. હરિનો ચિંતન કરે એ ભવસાગર કરે, હિરલા હરિસ્મરણ કરશે. મારો કહેવાનો અર્થ શ્રદ્ધાળુ થાય, શ્રદ્ધાળુ હોય, સંતોષ શ્રદ્ધાળુ હોય. શ્રદ્ધાળુ મતલબ એને ઉતાવળ હોય, શ્રદ્ધા આપણે નિરાશ છે ને, આયુષ્ય લાંબા બનાના છે એટલે ઉતાવળ થાય એમ થાય છે. હજી તો ઘણો જેવું છે, બોલો હજી તો ભક્તિ કરીશું, જશો જશો હજી તો કથામાં આવે ને એમ કે હજી તો મંગળાચરણ આવતું છે, જશો હજી તો કથા મળી શકે. લોકોની માન્યતા છે એટલે મંગળાચરણ ધ્વજ કીર્તન એટલે એ કઈ નહીં, એમ
એનું કોઈ માધ્યમ જ નહીં, એ નકામી વસ્તુ. સમજવા જેવી વાત છે. ઘણા માણસો જો પ્રવચન પૂરું થાય ને ધૂન ઘડીક કથા અંતે ખાલી 2 મિનિટ ધૂન બોલવાની હોય તો ખંખેરીને ભાગવા માંડે, કેમ તો હવે તો ધૂન છે એમ, ધૂન એટલે હું એમ સમને સમને એમાં શું એમ કશું સમજાણું જ નહીં છે એમ. મુખ્ય વસ્તુનો પરિત્યાગ કરે. આ દુનિયામાં કોઈ માણસ ઘી મૂકીને છાશ પીવે, ખારેક મૂકીને ખલેલા ખાય, ઘઉંનો ત્યાગ કરે અને કુંવળ કૂચા ખાય, એમાં દુનિયામાં માણસો સારી વસ્તુને સમજ્યા નથી, સારી વસ્તુનો ત્યાગ કરી નબળી વસ્તુને ગ્રહણ કરે છે. માટે એને શ્રદ્ધાવાન કે સમજવું માણસ કહેવાય નહીં, એને ઈશ્વરની ભક્તિની કોઈ ઉતાવળ નથી. માન્યતાઓ નથી બરાબર માણસોની, સમજણમાં બહુ ફેર છે. એક ગામમાં અમે કથા કરવા ગયા હતા, પછી ત્યાં અમારો ઉતારો મંદિરમાં હતો, મંદિરમાંથી બીજે દિવસે કથા કરવા જતા તો મંદિરના પગથિયામાં 2-4 વડીલ બેઠેલા, એટલે મેં એને કહ્યું કે હાલો નથી આવું કથામાં, તો મને કહે હજી તો કથા કાલે જ શરૂ થઈ છે ને, 2-3 દી રાગે પડવા દો પછી આવશું. કે મને કે રાગે થવા દો હજી કથા. મેં કહ્યું તમારે કાંઈ કામ ખરું? તો કામ કાંઈ નથી, પણ 1-2 દી રાગે પડી જાય ને કથા પછી આવીએ, હજી તો બધું માહિતમય ને એવું બધું આવતું હોય ને. મને કે મને બહુ હસું આવ્યો. મેં કીધું તમે કરશો શું? તો અહીંથી ઊભા થઈને બહાર મંદિર બહાર ઓટલો છે ને બેસો. 2-4 વૃદ્ધ બીજા બેઠા હતા મંદિરમાં, એટલે મેં કીધું આ સારા નહીં, તમે ઓટલે બેસો પણ આ જો મંદિરમાં બેઠા બેઠા ભજન કરે. મને કે એ કંઈ ભાળતો નથી એટલે મંદિરે બેઠો છે. અમે કે હજી ભાળીશ. મને કે ઈવડે એ ભાળતા ને ત્યાં સુધી બારે ઓટલે બેહતા, ભળાતું બંધ થઈ ગયું પછી મંદિરમાં બેહવા માંડ્યા. નહીં તમને તો અમને ભળાશે ત્યાં સુધી બહાર ઓટલે બેસું. કોણ દૂધ દેવા ગયું ડેરી, અને કોના ઘરે પાણી ભરવામાં આવ્યું, ને કોનું ભાત ગયું છે, ને કોનું આવવાનું છે, અમને દેખાશે ત્યાં સુધી બહાર બેસું, નહીં દેખાય ત્યારે માલિક બેસ. પછી મેં એને દ્રષ્ટાંત દઈને સમજાવ્યા. મેં કીધું કથા શરૂ થાય એમાં વળી રાગે પડવાનું નહીં રાગે પડવાનું શું? કથા શરૂ થાય એટલે ભગવાનનું ધૂન કીર્તન ને વાતો શરૂ થઈ જાય, બસ સાંભળવા માંડો, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખો, એમાં રાગે પડવાનું શું? આ તો કે હજી તો વાર છે ને એમ, હજી તો 7 દિવસ હાલશે ને એમ, હજી તો બહુ દિવસ બાકી છે. પછી મેં એને કહ્યું તમે કોઈની જાનમાં ગયા હોય ને ત્યાં પંક્તિમાં જમવા બેસી ગયા હોય ને પીરસવા વાળા આવતા હોય ને પહેલો મોતૈયા વાળો ને બીજો મોહનથાન વાળો ને ત્રીજો જલેબી વાળો ને ચોથો હાટા વાળો ને, મેં કીધું એ પીરસવા આવતા હોય ત્યારે તમે આડો હાથ રાખીને બેહતા હશો ને કે આગળ જાઓ 4-5 જણા આમ રાગે પડો પછી લેશું. એટલે મને કે તો રાગે પડવા દે તો મોહનથાન ને એ બધું હોયું જાય. મને કે હા ત્યાં તો પહેલું આવે ત્યાંથી ઝપટ કરવાની. તમે કહ્યું આ કથામાં કાંઈ વયું ન જાય, એક બે શ્લોક કે 2-4 અધ્યાય કે પ્રકરણ આમાં કાંઈ જતું ન રહે, એમને એમાં જતું રહે. જીવાત્માની માન્યતા તમે જોવો તો તમને એમ થાય કે હાવ મૂર્ખ છે એમ માણસો. આ એક વાત ખરી કે એને તાયમ ન હોય એવી રીતે એકલો માણસ હોય, ધંધા ઉપર ધ્યાન આપવું પડતું હોય, પોતે જો કથામાં આવે તો ત્યાં બધું વિખાઈ જાય એમ હોય, નવો નવો બિઝનેસ શરૂ કર્યો હોય તો એમ સમજ્યા કે આપણે તો 1-2 દિવસ રજા પાડીને લાભ લેશું, બધા દિવસ તો નહીં લઈ શકાય. પણ બિલકુલ નવરા હોય, કાંઈ કામ ન હોય તોય પણ પાછા એમ કે ગમણે રાગે પડવા દો 2 દી, ત્યારે આપણને એમ થાય છે કે આ માણસને ભગવાનનો મહાત્મય સમજાણું નથી, એટલે આને જરાય ઉતાવળ નથી, આને જરાય શ્રદ્ધા નથી. મંદ શ્રદ્ધાળુ માણસ છે, અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરામગતિ. મંદ શ્રદ્ધાવાળો માણસ અનેક જન્મે સિદ્ધ ગતિને પામે છે. આ છાવણીમાં બધા સૂતા હશે ઉતારામાં, તો એમાં અમુક હોશિયાર માણસ હોય, તમને વાત કરું, એ 4 વાગે ને એટલે જાગી જાય. પણ જાગીને જોવે કોઈ જાગ્યું છે તો ખબર પડે કોઈ જાગ્યું નથી. પછી ઘડિયાળમાં જોવે વાગ્યા કેટલા, તો વાગી ગયા છે 4:30, પણ હજી કોઈ જાગ્યું નથી, માટે હોઈ જાઓ એટલે બરોબર ઉઠીને હોઈ જાય. પણ એમ નહીં કે હવે જાગીએ ને બધાને જગાડીએ એમ, ત્યારે એમ થાય કે આની શ્રદ્ધા નથી એમ, હમાય ઓટીને હોઈ જાય. ને ઘણા માણસ તો એવા હોય, એક જણો હૂતો હોય ત્યાં સુધી એનો વાત લઈને હોય રહે, હજી આ ક્યાં જાગ્યો છે તો હું જાગું. પછી જયારે જોવે ત્યારે એમ થાય કોઈ નથી, હું એકલો જ હૂતો છું, પછી ઉભો થઈને ભાગે કે હવે તો કોઈ નથી, હું એકલો જ છું એમ. હા એવા હોય હો શ્રદ્ધાળુ, પણ ઊંઘવામાં, ભગવાન ભજવામાં નહીં. ભગવાનના સંતો શ્રદ્ધાળુ હોય, હે મોક્ષને મેળવવા માટે ઉતાવળા થયા હોય. ઉદારાશ્ચ કહ્યું કે ઉદાર હોય પાછા. હવે અહીંયા સમજવાની બાબત એ છે કે સંતો ઉદાર હોય એટલે શું? સંતો કોઈને દાન કરે છે? સંતો પોતે આગળ આવ્યો કે નિષ્પરિગ્રહા, એ તો કોઈ વસ્તુનો સંગ્રહ કરતા નથી, વળી દાન શેનું દેતા હશે તે એને ઉદાર કહેવાય. આ દુનિયામાં તો બહુ લોકો દાન દે અને બધા ઉદાર કે ફલાણા ભાઈ તો બહુ ઉદાર છે, આટલું લખાયું, આટલું લખાયું, આમાં આટલું આપ્યું, ફલાણી જગ્યાએ આટલું આપ્યું, એ તો બહુ ઉદાર છે. સંતોને તો રાખવાની જ ના છે કે તમારે સંપત્તિના અધિપતિ થવું જ નહીં, તો પછી દાન શેનું દેવું? પણ અહીંયા એમ કીધું છે કે સંતો હોય ને એ ઉદાર હોય. તો શું ઉદાર? તો કે ભગવતે સ્વાત્માદિ સર્વસ્વદાયિનઃ, ભગવાનને સંતોએ પોતાનો આત્મા, પોતાનું મન, બુદ્ધિ, ચેત, અહંકાર, પોતાનું આખું શરીર સમર્પિત કરી દીધું, ઈશ્વરને દઈ દીધું દાનમાં. સર્વસ્વદાયિનઃ, બધું જ દઈ દીધું. હવે આ થોડી ઉદારતા છે? એ આખો ભગવાનને હોંપાઈ ગયો. ઠાકોરજીને એમ કહી દીધું કે મારો આત્માન, દેહ ને, મન ને, બુદ્ધિ ને બધું તમને અર્પણ, માલિકી ઉઠાવી લઉં છું હું, મારામાંથી મારી માલિકી ઉઠાવી લઉં છું. હે, હું મારો નહીં તમારો. આના જેવા કઈ ઉદાર ખરા? આ ઉદાર કહેવાય. સંતો આવા ઉદાર છે. આ દુનિયામાં છે ને માણસ બધું આપે, કયો તો રૂપિયા આપે, કો તો કઈક માગો તો વસ્તુ પદાર્થ આપી દે. એની આગળ પૃથ્વી હોય તો એમ કે એક વીઘો તમને આપી, મંદિર કરો. એને કઈ કારખાનું હોય કપડાનું કે આ બે પીસ આપ્યા તમને, ઠાકોરજીને વાઘા કરજો. એને કઈક લાકડાનું કારખાનું હોય કે આ બે ઘન ફૂટ લાકડું લઈ જાઓ, કઈક કરજો કામ. કલર હોય કે એક ડબલું કલર લઈ જાઓ સ્વામી, મંદિરે બાણે સોંપડીજો. વસ્તુ હોય તો આપે. આ દુનિયામાં અમુક માણસો એવા થયા, એને શરીર કાપીને આપી દીધા. હે, દધીચી ઋષિએ હાડક્યું કાપીને આપ્યું, મયુરધ્વજ રાજાએ કરવત મુકાયું, શિબી રાજાએ ઓલાભાર માંસ આપ્યું, શરીર કાપીને આપ્યા. શરીરથી અળગી વસ્તુ હોય એ માણસ કદાચ આપી શકે, પણ શરીર કાપીને આપવું એ તો બહુ મુશ્કેલી છે. હવે એ લોકોએ તો શરીરના અમુક અમુક ભાગ કાપીને આપ્યા, પણ ભગવાનના સંતોએ તો આખું શરીર સમર્પિત કર્યું. આ દુનિયામાં ઘણા માણસ શરીર સમર્પિત કરી શકે છે, ભગવાનને શરીર આપી દે, પણ ભગવાનને આત્મા ને મન આપી દેવો ને એ બહુ કઠણ છે. સંતોએ ભગવાનને પોતાનો આત્મા અર્પી દીધો. ભગવાનને હાથ જોડીને એમ કીધું કે આત્માના ધણી તમે છો, હવે તમારે જેમ રાખવા એમ રાખો. અમારે આ દુનિયામાંથી કાંઈ તમારા સિવાય મેળવવા જેવી ચીજ જ નથી. અમે જે કાંઈ કરીએ છીએ, કરશું ભવિષ્યમાં, હવે પછીના કાળમાં, તે બધું તમને અર્પણ. અમારે તમારા સિવાય કાંઈ ન જોઈએ, તમારે દેવું નહીં, પાકા પાયે શરત. અમે ધવન કરીએ, કીર્તન કરીએ, કથા કરીએ, મંદિર કરીએ, ઉત્સવ કરીએ, સમયો કરીએ, હું જે કરીએ, પણ બધું તમને અર્પણ. અમારો આત્મા, દેહ, શરીર, મન, બુદ્ધિ, કર્તવ્ય, સંકલ્પ, બધું. સંકલ્પ, સ્વભાવ, પ્રકૃતિ, પુણ્ય, પાપ જે છે તે બધું તમને, કાંઈ ન જોઈએ. કહો, આના જેટલા ઉદાર કોઈ? એને એટલે કીધું છે કે સંતો ઉદાર હોય. માણસ આવી રીતે ભગવાનને સમર્પાય ન જાય, હોંપાઈ ન શકે. હો, એટલો બધો હાવ ભગવાનને હોંપાઈ જાય નહીં. હો, થોડો ઘણો તો રે જ, વેચાઈ ગયેલો રે. હા, થોડોક આનો, થોડોક આનો, થોડોક તેનો, થોડોક ઓનો. અને સંત કે આપણે કોઈને નહીં, હાવ ઠાકોરજીના આખાય, એમાં કોઈનો ભાગ જ નહીં. અને આ સંસારમાં કેવું છે ખબર છે? માણસ ઘણી વખત હું હું કરતો હોય, હું આમ હું આમ, આ વસ્તુ મારી, આ વસ્તુ મારી. લોકો કહે છે કે તારો તો તું નથી. તો કે કેમ? તો કે તારી પત્ની એમ કે છે પતિ મારો છે, તારી બેન એમ કે છે કે ભાઈ મારો છે, હે, તારો કાકો એમ કે છે ભત્રીજો મારો છે, હે, તારો બાપો એમ કે છે દીકરો મારો છે. હવે વિચાર કર, તારા ધણી કેટલા થયા બોલો? તું તારો નથી, વ્યાસાઈ ગયેલો છો આખો. તારા ધણી ની કોઈ તાણ છે? અને એક વસ્તુના જાજા માલિક થાય, એ વસ્તુ પછી ટ્રસ્ટ ને હવાલે કરી દેવાય. હા, એમાં ઝઘડો થાય ને પછી? તો
કોઈ ધણી નથી.
હવે આમાં એ ભગવાનને હોંપાઈ જવા જાય તો ઓલ્યા ખેહા તાણ કરે. હા, એ કે ભગવાનને તમારે હોંપાઈ જવું હોય તો સવારે બે કલાક જ પૂજામાં બેહવાનું, કાં પછી અમારે સારું રળવા જવાનું. સાંભળ્યું ને? હા, કેમ છે? તમે અમારા પતિ છો, તમે અમારા દીકરા છો, આ છો ને તે છો ને, એટલે અમારે સારું કૂટો ઉપડો. માટે ભગવાનને સર્વસ્વ સમર્પી દેવું, સમર્પાઈ જવું, હે, આત્મનિવેદન ભક્તિ કરવી, એ અતિ ઉત્તમ ભક્તની સ્થિતિ છે. અને એને ઉદાર ભક્ત કહેવામાં આવે છે. ક્ષમાદિ સદગુણે કૃષ્ટવા, અથવા ઉદારનો અર્થ બીજો કર્યો છે કે ક્ષમા વગેરે સદગુણોથી અતિ શ્રેષ્ઠ. ઉદારનો અર્થ શ્રેષ્ઠ પણ થાય. વળી કહ્યું કે તપ ભગવત પ્રસન્નતાર્થમ વ્રતોપવાસ કૃષ્ણ સ્વધર્માચરણાદિકમ. તપમાં નિષ્ઠાવાળા હોય સાધુ સંતો તો શું તપ કરે? તો કે ભગવાનને જ પ્રસન્ન કરવા માટે વ્રત કરે, ઉપવાસ કરે, કૃષ્ણ વગેરે અને સ્વધર્માદિકનું આચરણ વગેરે કરે, અને એને વિશે પોતે નિષ્ઠાવાળા હોય. તપો નિષ્ઠા સંતા પછી નિરેન સોહ, એટલે નિષ્કિલ બિષાહા, સંતો નિષ્પાપ હોય, પાપ કરવાનો પ્રસંગ એના જીવનમાં હોતો નથી, અને તપાદિક કરીને તપ વગેરે કરીને એને પોતામાં આગામી જે પાપો હોય તે બધા બાળ્યા હોય અને નવું પાપ થવા દેતા નથી, એટલે સંતો નિષ્પાપ છે, સુખી છે. અમારે એક સંત હતા, એ કહેતા હતા કે આ દુનિયામાં પાપ હોય તો દુઃખ ભોગવવું પડે અને પુણ્ય હોય તો સુખ ભોગવવું પડે એમ. આપણે પાપ કરીએ તો દુઃખી થઈએ અને પુણ્ય કરીએ તો સુખી થઈએ, અને પુણ્ય અથવા તો પાપ ભોગવવા માટે જન્મ લેવો પડે, આ લોકમાં આવવું પડે. પણ આપણે તો ભગવાનની બહુ કૃપા છે. એ સંત એમ કહેતા હો કે દુનિયા આપણને પગે અડે, દંડવટ કરે, પગે લાગે એટલે પુણ્ય બધું લઈ જાય, અને ટીકા કરી કરીને પાપ લઈ જાય. સંતોને કેવું હોય કે અમુક માણસો સંતોને પૂજે, દંડવટ કરે, ને અમુક માણસો સંતોની ટીકા કરે. આ સમાજમાં બે પ્રકારના માણસો છે, અમુક બેઠા બેઠા કાંઈપ કાંઈપ જ કરતા હોય, એટલે જે ટીકા કરતા હોય એને બધા એને સંતોનું પાપ જતું રહે, અને પગે લાગીને વંદન કરતા હોય, પૂજન કરતા હોય એને બધાને સંતોનું પુણ્ય જતું રહે, એટલે પુણ્ય અને પાપ બે થકી સાધુ રહિત થઈ જાય, એટલે મોક્ષ થઈ જાય, સીધો માર્ગ છે. એટલે પગે લાગે તોય હારું, ટીકા કરે તોય હારું, પગે લાગે પુણ્ય જાય, ટીકા કરે પાપ જાય, નવરા થાય બે માંથી, હરિના ધામમાં જાય. નિરયન સહ ત્યક્તે ગ્રામ્ય કથા વાર્તા, સાધુ પુરુષોએ ગ્રામ્ય કથા વાર્તાનો ત્યાગ કરવો જોઈએ. ત્યક્ત ગ્રામ્ય કથા વાર્તા ભગવદ ભક્તે તરાહ વ્યવહારિકેભ્ય કથા પ્રબંધ કલ્પના વાર્તા ગોષ્ઠે. ગ્રામ્ય કથા એટલે ભગવાનને ભગવાનના ભક્તના સંબંધ વિનાની જીવનને ઉર્ધગતિએ લઈ જવા બાબત સિવાયની જે કાંઈ વાતું હોય, નખામી હાવ કચરા પેટી જેવી, એવી વાતોમાં સંતો સમય ગાળતા નથી. જીવને બહુ ટે હોય, ઓ ભાગ્યશાળી કોક હોય ગામ ગપ્પાથી બચે તો, ને તેને નવરા પડ્યા નથી, ગમે એની ખૂખાળીને બેઠા હોય, પોતાને કાંઈ કામની ન હોય છતાંય પણ. ઘણા ભગવત ભક્તોને ટેવ પડી જાય છે, મંદિરે આવીને ગામની વાતો કર્યા છે, મંદિરમાં બેઠા બેઠા ગપ્પા માર્યા જ કર, એને એ ખબર નથી કાંઈ મંદિરમાં આપણે હરિ ધ્યાન કરવા આવ્યા છીએ, માળા કરવા આવ્યા છીએ, આ ગપ્પા ન મારીએ એમ. મંદિરમાં આવી નહીં, બાજુમાં બેઠો બેઠો માળા ફેરતો હોય ને એને કંટાળો ચડ્યો, આ પડખેવાળો જયારે ગપ્પા માંડે ને મારવા. માટે ગ્રામ્ય વાર્તાનો ત્યાગ કરે ભગવાનના ભક્તો. ગ્રામ્ય વાર્તાની જગ્યાએ સશાસ્ત્રની કથા વાર્તાના વ્યસન પાડવા, સશાસ્ત્ર વ્યસન, સાધુ સશાસ્ત્રની કથા વાર્તાના વ્યસની હોય. ટાઈમ મળે એટલે સારું શાસ્ત્ર વાંચે, વાંચે વિચારે સમજે બીજાને સમજાવે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કથા વાર્તા વિના ગ્રામ્ય વાર્તાનો વિઘાત નહીં થાય. જે માણસના જીવનમાં કથા વાર્તાનું અંગ પડ્યું નથી માણસ ગપોટે ચડી જાય, કારણ કે કથા વાર્તા તો ગમતી નથી એટલે બેઠા બેઠા ગપ્પા મારે. સિટીમાં કદાચ એવું ઓછું છે પણ ગામડાઓમાં વધારે છે. આખા ગામની વાતો સાંજે મંદિરમાં ભેગી થાય, નાના ગામમાં આખા ગામના ગપ્પા ચોરામાં હાલતા હોય, અહીંયા તો એવું ઓછું હોય. હા, મંદિરમાં એક ધ્યાન રાખવું જોઈએ, સાપુ આવતું હોય ને તો કોઈને દેખાય નહીં એમ મૂકવું જોઈએ. સાપુ ભાળી જાય ને તો એ મૂર્તિના દર્શને ન કરે, માળાએ ન ફેરવે, પ્રદક્ષિણાએ ન કરે, અને આખા મંદિરમાં પાના ચોવીસે ચોવીસ ગુજરાત સમાચારના પોળા કરીને બેસી જાય. શું છે કે સ્વામી જોઉં છું, આમાં કાંઈ છાવણીનું આવ્યું કે નહીં, દર્શન કર્યો કે નહીં, કે પછી કરું, એટલે એ બહુ ધ્યાન રાખવું પડે. વચનામૃત તમારે ત્યાં કાયમ બાજો ઠુપર જ પીડ્યું હોય, પણ કોઈ દિવસ કોઈ લઈને બેહતું નથી કે આમાં જોઉં છું મારા આત્માનું વચનામૃત કયું છે એમ. વચનામૃત વાંચે નહીં, આવી ટેવ છે જીવને. અને છાપવું એટલે માલકર ભાગ્ય જ થોડું ખારું હોય, બાકી આખી દુનિયાનો કચરો આવે માલકર, એ વાંચો એટલે ત્યાંથી આપણા મગજમાં આવે, એમાં શું આવે, આ જગ્યાએ બાળાત્કાર થયો, આ જગ્યાએ 50 કરોડનું કૌભાંડ, આ જગ્યાએ ફલાણું ઢીકડું, એટલે એ બધું આપણામાં આવે, મારો કહેવાનો અર્થ, ગ્રામ્ય વાર્તા કથા વાર્તા ન હોય તો થયા જ કરે, માટે કથા વાર્તા જો શરૂની શરૂ રાખી હોય તો ગ્રામ્ય વાર્તાનો વિઘાત થાય. ભગવાનના સંતો શાસ્ત્રની કથા વાર્તાના વ્યસન વાળા રહે, વિષયાશક્ત રહીતા હા વિષયની આસક્તિનો પરિત્યાગ કરે, આસક્તા હા આસ્તિકા હા. ભગવાનના સંતો આસ્તિક હોય એટલે શ્રીમદ ભાગવત વગેરે સદગ્રંથો એને ખૂબ વાંચે, સમજે, પંચ વિષયમાંથી પ્રીતિ તોડે અને દિવ્ય મૂર્તિ એવા ભગવાન, સર્વ કારણના કારણ, અક્ષરધામના નિવાસી પુરુષોત્તમ નારાયણ અને એ ભગવાનના જે વરાહાદિક અવતારો અને એ ભગવાનની જે એકાંતિકી ભક્તિ, પરમાત્માના જે લોક, ભગવાનનું જે સર્વ ઐશ્વર્ય, શાસ્ત્રમાં જે કાંઈ લખ્યું છે તે સત્યમ એવ, તે સાચું જ છે, શાસ્ત્રમાં કહેલી બધી વસ્તુ સાચી જ છે એવો દ્રઢ વિશ્વાસ, એને આસ્તિક બુદ્ધિ કહેવાય. વળી વિવેક, સંતો વિવેકી છે એટલે યુક્તા યુક્ત વિવેકવંત. વિવેક વસ્તુ બહુ જબરી છે દુનિયામાં, બધું હોય પણ વિવેક ન હોય ને તો માણસને કોઈ દિવસ શાંતિ ન થાય. ધર્મ પાળે, નિયમ પાળે, વૈરાગ્ય રાખે, ભક્તિ કરે, બધી વાત બરોબર, પણ વિવેક વિનાનું કરે તો કોઈ દી સુખ ના આવે. માટે વિવેક શીખવો, વિવેક બહુ ઉપયોગી છે. બધા લોકો ચેષ્ટા બોલે ત્યારે આપણે કીર્તન ઉપાડીએ તો સારું ન લાગે. હવે આરતી ગાતા હોય હે ત્યારે આપણે ચેષ્ટા શરૂ કરીએ પ્રથમ શ્રી હરિને રે, તો એ ખરાબ દેખાય, વિવેક ન કહેવાય. બધા દંડવટ કરે ત્યારે દંડવટ થાય, બધા માનસી કરે ત્યારે માનસી થાય, વિવેક પ્રમાણે જે થતું હોય થાય. બપોરે 12 વાગે ભગવાન પડી જાય ને પછી દર્શન કરવા આવીએ ને પાછા ગરમ થઈએ કે અત્યારે ભગવાનને કેમ હોવાડ્યા, ભાઈ બપોરે આરામ કરે, ભગવાન હોઈ જાય તો બધું હોઈ જ જાય ને, કે ભગવાનને આરામ હતો હશે? ઉપર જતા ગાંઠની ટીકા કરે, પોતે ટાઈમ 12 આવે ને પાછા વળી ખી જાય, આ વિવેક ન કહેવાય. માટે વિવેક રાખો, મદ્યનો પરિત્યાગ, મદ્ય 3 પ્રકારનો, દારૂ અને 11 પ્રકારની સુરા, આ બધાનો ત્યાગ, સંસર્ગ છોડો. તદુપરાંત માંસ, પશુ વગેરેનું મારેલું આમિષ, માંસનો ત્યાગ. પછી પલાંડુ લસણાદિનામ એટલે લસણ અને ડુંગળી વગેરેનો ત્યાગ, એમના સંસર્ગથી રહિત થવું. દ્રઢ વ્રતમ નિયમો એ શાંતે તથોક્તા, દ્રઢ વ્રત નિયમ પાળવા સંતોએ. પાયશૂન્ય સ્તૈન્ય હિનાશ્ચ, વળી સંતો કેવા હોય તો કે પિશુન કર્મ, પાયશૂન્ય કર્મ એટલે કે ચાડિયાપણું, ખલત્વ જેને કહેવાય, ચાડિયાપણું કર્યા કરે એનાથી રહિત. વળી ચોરીથી રહિત, કોઈ પણ પ્રકારની ચોરી નહીં કરવી. પરગુહ્યા પ્રકાશકાહા, પારિકા માણસની ગુહ્ય વાત, ખાનગી વાતને ઉઘાડવી નહીં કોઈ જગ્યાએ, કારણ કે એમાં મજા હોતી નથી. પછી જીત નિદ્રા જીતાહારા સંતુષ્ટા તીર બુદ્ધયઃ, સાધુ પુરુષો એમણે નિદ્રા જીતેલી હોય છે, કહેતા નિદ્રા ઉપર પોતે કાબુ મેળવ્યો હોય છે. જીતાહારા હા આહાર જીત્યો હોય છે, મિત આહાર વાળા. સંતુષ્ટા હા જે કાંઈ યથાશક્તિ આવે એમાં પોતે સંતોષ માનનારા હોય છે, અને પોતાના ધર્મને વિશે સ્થિર બુદ્ધિવાળા, ધર્મ પાળવામાં નિશ્ચલ બુદ્ધિવાળા. અહિંસ વૃત્તિઓ અતૃષ્ણા સુખ દુઃખ સમાહા, અહિંસા વૃત્તિવાળા અર્થાત બીજા માણસને પીડા થાય એવું કોઈ પણ કાર્ય નહીં કરનારા. વળી અતૃષ્ણા, આ દુનિયામાં માણસને જેમ જેમ લાભ થતો જાય એમ વધારે 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 તે પદાર્થમાં તૃષ્ણા થતી જાય છે. જેમ રૂપિયા મળતા જાય એમ વધારે વધારે રૂપિયામાં અથવા જે કાંઈ માન સન્માન અધિક મળતું જાય એમાં વધુ ને વધુ જીવ ખૂંચતો જાય છે, એને તૃષ્ણા કહેવાય છે. સંતો તે તૃષ્ણાએ રહિત હોય છે. વળી સુખ દુઃખ સમાહા અર્થાત સુખ અને દુઃખને સમાન ગણનારા. સ્વાનુકૂળ અનુભવ સુખ, પોતાને અનુકૂળ અનુભવ થાય તો એને સુખ કહેવાય, અને પોતાને પ્રતિકૂળ અનુભવ થાય તો એને દુનિયામાં દુઃખ કહેવાય છે. સંતો જગતમાં આત્મોપમ્યેન સર્વ જગતમાં પોતાના જેમ જોઈને વર્તનારા છે, અર્થાત એમ માને છે કે આખા જગતમાં મારા ભગવાન રહ્યા છે. આત્મોપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન, સુખમ વા યદી વા દુઃખમ ચ યોગી પરમો મતઃ. પોતાને સમાન દુનિયામાં સુખ અને દુઃખ જોનારો યોગી છે, એ શ્રેષ્ઠ યોગી છે. માટે સંતો પોતાની સમાન જગતને જોનારા છે. અર્થાત એનો મતલબ એમ થયો કે હું સામા માણસને ગાળ દઉં તો એને દુઃખ થાય. કેમ કે મને કોઈ ગાળ દે તો મને દુઃખ થાય કે ન થાય? જેમ મને દુઃખ થાય તેમ તેને પણ દુઃખ થાય જ. અર્થાત મારી માતા કે બેન સામે કોઈ કુદૃષ્ટિ કરે તો મને દુઃખ થાય કે નહીં? થાય. એમ હું પણ કોઈકના માતા સામું કે કોઈકની બેન દીકરી સામું કુદૃષ્ટિ કરું તો એના સંબંધીઓને એને દુઃખ થાય જ. એવી રીતે આત્મોપમ્યેન જગતમાં પોતાના સદૃશ સર્વમાં સુખ દુઃખને જોવે છે એ માણસ શ્રેષ્ઠ ગણાય છે. અકાર્ય લજ્જા, નહીં કરવાનું કામ કરવામાં લાજવાળા, શાસ્ત્રે જેનો નિષિદ્ધ કર્યો છે, જે કાર્ય દુનિયામાં નિંદાસ્પદ છે એવું કાર્ય કદાપીને માટે નહીં કરવું જોઈએ. સ્વશ્લાઘા ધાન્ય નિંદાભ્યામ વિવર્જિતા, પોતાને મુખે કરીને પોતાની વખાણ અને પોતાના મુખે કરીને બીજાની નિંદા, આ બે બાબતથી બચેલા. પોતાના મુખે કરીને પોતાના વખાણ નહીં કરવા અને પોતાના મુખે કરીને બીજાની કોઈ માણસની નિંદા ન કરવી. અંતઃશત્રુ વિનાની, આ અંતઃશત્રુ નિંદા થાય, કામ ક્રોધ લોભ મોહ વગેરેમાં જે દુષ્ટતા છે, જે એમાં ખરાબ પડ્યું છે એને વ્યવસ્થિત રીતે વિવરણ કરીને સંતો કહેતા હોય છે. યથોક્ત બ્રહ્મચર્યા, સાધુ પુરુષો યથોક્ત બ્રહ્મચર્ય પાળનારા હોય છે. અષ્ટ પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ રાખનારા હોય છે. વળી યમે નિયમે યુક્તા, યમ નિયમોથી સંતો યુક્ત છે. જીતાસના જીત પ્રાણા શ્રીકૃષ્ણ અંગી દડાશ્રયા, જેમણે આસન જીત્યું છે, જેમણે પ્રાણ જીતો છે એટલે જીવા ઇન્દ્રિય જીતી છે. શ્રી કૃષ્ણ ભગવાનનો દ્રઢ જેમણે નિશ્ચય કર્યો છે, કૃષ્ણ ભક્તિ પરાહા અને સતત ભગવાનની ભક્તિ પરાયણ રહેનારા, નિત્યમ કૃષ્ણાર્થ સકલક ક્રિયા અને બધી જ ક્રિયા ભગવાનને માટે કરનારા. સંતોની એક એક ક્રિયા ઈશ્વરને માટે હોય છે. ઈશ્વરને લક્ષ્ય રાખીને, ઈશ્વર માટે જ, ઈશ્વરની સામું જોઈને, એમને પ્રસન્ન કરવા માટે જ તમામ ક્રિયાઓ કરે છે. કોઈ પણ ક્રિયાનો હેતુ ભગવત પ્રસન્નતા સિવાય અન્ય ન જ હોવો જોઈએ. અન્ય હેતુથી કરવામાં આવતી ક્રિયા એ ભક્તિ નથી અને એનાથી ભગવાન કોઈ દિવસ પસંદ થતા નથી. નાની ક્રિયા અથવા તો મોટી ક્રિયા, બોલવું ચાલવું હરવું ફરવું ખાવું પીવું નાવું ધોવું આવવું જવું, જે કાંઈ પ્રવૃત્તિ થાય છે તે તમામ પ્રવૃત્તિ એક ભગવાન મારા ઉપર પ્રસન્ન થાવ એ જ ભાવનાએથી જ કરવામાં આવે તો કૃષ્ણાર્થ સકલક ક્રિયા કહેવામાં આવે. દરેક ક્રિયા ભગવાન માટે જ થવી જોઈએ, નહીં કે જગતમાં પ્રસિદ્ધિ માટે કે માનાદિક માટે કે આ લોકમાં કંઈક પદાર્થો મળે કે વિષય ભોગ મળે કે સુખ મળે સન્માન મળે એવી કોઈ આશા એ ક્રિયા કોઈ પણ થવી ન જોઈએ તો કૃષ્ણાર્થ સકલક ક્રિયા કહેવાય. માણસ જગતમાં કાર્ય કરતા હોય છે પણ આશા પછવાડે ભગવત પ્રસન્નતા ન રહેતા અને કંઈક બીજી પ્રસન્નતા જો થઈ જાય તો એને એ બંધન કરે છે. પોતાની ક્રિયા પોતાને ત્યારે જ બંધન કરે જ્યારે એ માણસ ભગવાનને લક્ષ્ય રાખીને ક્રિયા ન કરે. ભગવત પ્રસન્નતાના નિશાનને ચૂકી જાય અને જગતના પ્રેશરના દબાણમાં આવે, દુનિયા ખુશ કરવાના તાનવાળો થઈ જાય, માણસ જાજુ મને કઈ રીતે વખાણે, મને મહાન કઈ રીતે માને, હે મને કેમ પૂજે ને હું કાંઈ જગતમાં ગણાઈ જાઉં, આવું જ્યારે પોતાને તાન જાગે અને ઈશ્વર પ્રત્યે પ્રેમ અને રાગની વાત ભૂલી જાય અને ભગવાન મેળવવા જ મારે કામ કરવા જોઈએ એ વાતનું અનુસંધાન ચૂકી જાય તો એની ક્રિયા પછી પોતાને બાંધે છે. સ્વસ્વર્જન માણસને બાંધે. ભગવાનને રાજી કરવા માટે ગમે એટલું કર્યું હશે તોય બંધન નહીં કરે. પણ દુનિયાને એક ભગવાનને લક્ષ્ય રાખ્યા વિના, ભગવાનને ને ભગવાનના સંતોને જ રાજી કરવા માટે જ ક્રિયા કરી હોય તો બંધન નથી, પણ એ સિવાય જો કાંઈ પણ કર્યું હશે તો એમાં વાસના થશે, બંધન થશે અને અંતે ઉદ્વેગ થશે, શાંતિ પણ નહીં થાય. એટલે કૃષ્ણાર્થ સકલ ક્રિયા સાધુ પુરુષો બધું ભગવત પ્રસન્નતા અર્થે કરતા હોય છે. અવતાર ચરિત્રાણી કૃષ્ણસ્ય અનુદિનમ મુદા, હંમેશાને માટે ભગવાનના અવતારોના ચરિત્રો આનંદથી સાધુ પુરુષો ગાતા હોય છે, શૃણવંત સાંભળતા હોય છે અને પોતે કહેતા હોય છે. કૃષ્ણ ધ્યાન પરાયણાહા, હંમેશાને માટે ભગવાનના ધ્યાન પરાયણ રહેતા હોય છે. આવી રીતે લક્ષણ કીધા. હવે છેલ્લું લક્ષણ કહે છે, અયાત ભગવદ ભક્તિ વર્જિત ક્ષણ માત્ર કાહા. ભગવાનના સંતો પરમાત્માની ભક્તિ સિવાય એક ક્ષણ માત્ર પણ જીવન વ્યર્થ જીવતા નથી. અર્થાત એમની ચોવીસેય કલાક ભગવાન માટે જ હોય છે, બીજા કોઈ માટે હોતી નથી. અર્થાત અખંડ ભગવદ ભક્તિ પરાયણ રહે છે, બીજે ક્યાંય પણ સમયનો દુરુપયોગ જરાય કરતા નથી. એવમ લક્ષણ સંપન્ના, આવા લક્ષણે યુક્ત જે હોય તેને હે માતા તમારે સાધુ જાણવા. આમ 64 લક્ષણો, વિવરણથી ગણો તો 75 લક્ષણો ભગવાન સ્વામિનારાયણે પોતાની માતા ભક્તિ દેવીને કહ્યા છે. આવા લક્ષણે યુક્ત હોય એને તમે સાધુ માનજો. એવા સંત મળે તો એમની સેવા કરી, એમનો સમાગમ કરી, પોતાના જીવને ભગવાન પ્રત્યે લઈ જવાની કોશિશ કરો. એતેષામેવ સંગેના નિસંગા ભક્તિર મુમુક્ષુભિઃ કૃષ્ણસ્ય પ્રાપ્યતે નૂનમ મહાત્મ જ્ઞાન પૂર્વિકા. આવા સંત જો મળે ને તો સાંગ ભક્તિ અને એ પણ મહાત્મ જ્ઞાન પૂર્વિકા, મહાત્મ જ્ઞાન યુક્ત ભક્તિ ભગવાનને વિશે પ્રાપ્ત થાય છે. આ સંતના સમાગમથી જીવાત્મા ધન્ય ભાગ્યશાળી બની જાય છે. એવા સંતના સમાગમથી ભગવાનના અવતારના ચરિત્રો સાંભળવા મળે, એવા સંતના સમાગમમાં ભગવાનના અદ્ભુત જે પરાક્રમો છે, અદ્ભુત જે કાંઈ ચરિત્રો છે એ જો અતિ પ્રેમથી સાંભળવામાં આવે તો ભગવાનનો મહિમા થાય છે. જીવમાં ભગવાનના ગોલોક અક્ષર વૈકુંઠ વગેરે ધામમાં જીવને આસ્તિક બુદ્ધિ થાય છે. અનંતમ ઐશ્વર્યમ તદ અપ્યભ્યો અવગમ્યતે, ભગવાનનું અનંત ઐશ્વર્ય પ્રતાપ બધોય આ સંતના સમાગમથી જાણવામાં આવે છે. તથા ક્ષીરાવરણસ્થસ્ય વ્યાપ્તસ્ય બ્રહ્મ તેજસા શ્વેત દીપસ્ય મહાત્મ્યમેવ એભ્ય એવ અવગમ્યતે. તથા ક્ષીરસાગરમાં રહેલા વાસુદેવ ભગવાન, શ્વેત દીપ વગેરે ધામમાં રહેનારી ભગવાનની મૂર્તિઓ વગેરે વગેરેનું મહાત્મ્ય પણ આ સાધુના સંગથી જ જાણવા મળે છે. વૃંદાવનસ્ય દ્વારવત્યા વિશાલાયાશ્ચ બુધ્યતે, વૃંદાવન દ્વારકા પછી વિશાલા એટલે બદ્રિકા આશ્રમ વગેરે વગેરે જે જે તીર્થો છે, ભગવાનના ધામો છે, એનું મહાત્મ્ય પણ આવા સાધુના સમાગમમાં એમની વાતો સાંભળવાથી સેવા કરવાથી જ માણસને જાણવા મળે છે. પછી પુલહાશ્રમ મુખ્યાનામ ક્ષેત્રાણામ મહતામપી ગંગાભ્યાદી તીર્થાનામ ખંડેસ્મિન ભારતે સતામ. પુલહાશ્રમ વગેરે જે ક્ષેત્રો છે, ગંગા વગેરે જે તીર્થો છે ભારત વર્ષમાં, તે બધા ગંગા વગેરે તીર્થો અને પુલહાશ્રમ વગેરે જે ક્ષેત્રો છે એ બધાનો જેમ છે મહિમા તો આવા સાધુના સમાગમથી જ જાણવામાં આવે છે. મહાત્મમ કૃષ્ણ સંબદ્ધાદ યદ્યદ યસ્તિ અદ્ભુતમ સતઃ તત્ત ચેભ્ય સર્વમેવ જ્ઞાયતે શોતૃભીર જનૈ. ભગવાન કહે છે કે મામ, ભગવાનના સંબંધી જે જે આ દુનિયામાં અદ્ભુત વસ્તુ છે તે વસ્તુનું મહાત્મ્ય શ્રોતાજનોએ ભગવાનના સાધુના મુખથી સાંભળવું, અર્થાત સંત સમાગમથી જ એમનો મહિમા જાણવામાં આવે છે. સદ્ય એતત શ્રુતે કૃષ્ણ મહાત્મ્યમ સમ્યક ગીયતે તેનેવ ભક્તિ કૃષ્ણે સ્યાત સ્વધર્માદિભિરન્વિતા. માં, સંતો આ બધા ક્ષેત્રોનું ખૂબ મહાત્મ્ય ગાય છે કથા પ્રસંગમાં, અને એને કારણે જ જીવાત્માઓને ભગવાનમાં અને ભગવાન સંબંધી પદાર્થમાં પ્રેમ થાય છે, મહિમા સમજાય છે. આમ ભગવાને માતાને સંતોના ગુણો અને સંતોથી જાણવા શીખવા જેવી બાબતો કહી છેલ્લે પહેલા અધ્યાયના અંતમાં માતાને ભગવાન સંતનો મહિમા કહે છે. દ્રષ્ટા પ્રોષ્ટા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા સદ્ય પુંસામ ગૌઘમ બહુજનિ જનિતમ ઘ્નંતિ એવૈ સમૂલમ. બહુ પ્રસિદ્ધ શ્લોક છે સંપ્રદાયમાં, લગભગ તમે ઘણી જગ્યાએ સાંભળ્યો હશે. પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમાય પદે તીર્થ જાતમ તેષાં માત પ્રસંગાત કિમિહ નનુ સતાં દુર્લભમ સ્યાન્મુમુક્ષોઃ. ભગવાન કે છે કે માં દૃષ્ટા પૃષ્ટા નતાવા, આ જગતમાં રહેલા આ લક્ષણોએ યુક્ત જે સાધુ પુરુષો છે એ પોતાના દર્શનથી સ્પર્શથી એકવાર નમન કરવાથી પરિચર્યા કરવાથી ભોજન કરાવવાથી ને પૂજવાથી જીવાત્માઓને તમામ બંધનોથી ને પાપોથી મુક્ત કરે છે. એક એક બાબતને ક્રમપૂર્વક બલવત્તર કહી છે. કહેવાનો મતલબ એમ છે કે જાણે અજાણે ભગવાનના સાધુનું દર્શન થઈ જાય તોય જીવાત્માઓના બહુ જન્મના મૂળ સમૂળ મૂળિયા સોતા તમામ પાપ ગળીને ખાક થઈ જાય દર્શન માત્રથી. તો સંતો એમ કહે છે કે ભગવાને આમ કીધું કે દૃષ્ટા દર્શન માત્રથી જો બધા પાપ નાશ થઈ જાય તો સ્પૃષ્ટા સ્પર્શ કરવાથી કેમ ન નાશ પામે. માણસ સંતનો સ્પર્શ કરે અને જો સંતના સ્પર્શથી પાપ નાશ થાય તો નતા ભાવથી સંતને કોઈ વંદન કરે તો એના પાપ કેમ ન નાશ પામે, અર્થાત પામે જ. નમન કરવાથી જો પાપ નાશ પામે તો કૃત પરિચરણા, કઈ સંતની થોડી જાજી સેવા કરી, બીમાર હોય તો પગ દાબ્યા વગેરે કંઈક સેવા કરી, સંતના કહેવાથી કંઈક ધગો ફેરો ખાધો તો એના પાપ કેમ ન બળે. વળી ભોજિતા, સંતને કોઈ ભાવથી જમાડ્યા, રસોઈ આપી તોય પણ એના બધા પાપ બળે છે. અને છેલ્લે પૂજિતા, સંતનું પૂજન કર્યું, ચંદન પુષ્પ ચોખા વગેરે વળીને હાર પહેરાવીને કે ધોતિયું ઓઢાડીને સંતનું પૂજન કર્યું તો સદ્ય પુંસામ અઘોઘમ એના તમામ અઘ પાપના સમૂહ બહુ જન્મના બધાએ બળીને ખાક થઈ જાય છે. સમૂલમ પ્રોક્તા કૃષ્ણની એવા નિજ હૃદય સમાન, ભગવાને સંતોને પોતાના હૃદય સમાન ગણ્યા છે. સાધવો હૃદયમ મહિયમ જ્ઞાની પાત્મેવ મે મતમ, આમ ગીતામાં કહ્યું છે. સાધુ મારું હૃદય છે, જ્ઞાની એવો જે સંત તે મારો આત્મા છે, આમ ગીતામાં કહ્યું છે. ભગવાને સંતનો ખૂબ ખૂબ મહિમા કહ્યો છે. યદ પદે એશામ સતામ ચરણ કમલે તીર્થ જાતમ, એવા સંતોના ચરણમાં તમામ તીર્થોનો વાસ છે. તમામ તીર્થો એવા સાધુના ચરણમાં આવીને વાસ કરીને રહે છે. અને એટલે તો શાસ્ત્રમાં એમ કીધું છે કે યદિશ્વસી મહારાજ સર્વ તીર્થાવગાહનમ સતામ પાદ વિનુરુમુક્તમ તોયમ શિરસી ધારીએ, કે જો તમારે બધાય તીર્થમાં સ્નાન કરવાની ઈચ્છા હોય તો કે છે કે સંતોએ પગ ધોયા હોય એવું પાણી તમારે માથે ચડાવો એટલે તમે બધાય તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ પામશો. કારણ કે સંતના ચરણમાં તમામ તીર્થો વાસ કરીને રહેશે. આવું ભવિષ્યતર પુરાણમાં યુધિષ્ઠિરને પ્રત્યે ભગવાન વાસુદેવનું વાક્ય છે. વળી એમ કહેવામાં આવ્યું છે, યો મૂર્ધની ધારિયત બ્રહ્મન મહત્પાદ જલમ રજઃ સ્નાતસ્ય સર્વ તીર્થેષુ પુણ્યાત્મા નાત્ર સંશય. આ દુનિયામાં મહાન સંત પુરુષના ચરણની રજ અથવા એમના ચરણ ધોયેલું પાણી જો માથે ચડાવવામાં આવે તો સર્વ તીર્થેષુ સ્નાતઃ પુણ્યાત્મા નાત્ર સંશય, તે બધાએ તીર્થમાં નાયો છે અને તે પાવન થયો છે એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. આટલું સાધુ સંતોનું એવમ લક્ષણ સંપન્ના. આમાં કયા એવા લક્ષણયુક્ત જે સાધુ છે એનું આ જગતમાં માહાત્મ્ય છે. અને એટલે ભગવાન નારદજી પ્રત્યે એમ કે છે, નારદ મેરે સંત સે અધિક ન કોઈ,
નારદ મેરે સંત સે અધિક ન કોઈ,
મમ ઉર સંતન અરુ મેં સંતન ઉર,
મમ ઉર સંતન અરુ મેં સંતન ઉર,
વાસ કરું સ્થિર હોય,
વાસ કરું સ્થિર હોય,
નારદ મેરે સંત સે અધિક ન કોઈ,
નારદ મેરે સંત સે અધિક ન કોઈ,
કમલા મેરો કરત ઉપાસન માન ચપલ સાધોઈ,
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 અજ પીવાસ દિયો સે અધે કન કોઈ,
નારદ મેરે સંત સે અધે કન કોઈ.
ભગવાન કે છે કે મમ ઉર સંતન અરુ મેં સંતન ઉર, મારા હૃદયમાં સંતો રહે છે અને હું સંતોના હૃદયમાં વાસ કરું સ્થિર હોય, સ્થિર થઈને સાધુના હૃદયમાં હું વાસ કરું છું. સંતોનું હૃદય દોષોથી રહિત હોય મને ગમી ગયેલું છે, ત્યારે એવું મને બહુ ગમે છે. પ્રભુ કે છે કમલા મેરો કરત ઉપાસન, લક્ષ્મી મારી ઉપાસના કરે છે. લક્ષ્મીનો સ્વભાવ માની છે, ચંચળ છે, છતાંય પણ પોતાના સ્વભાવનો ત્યાગ કરી માન ચપલતાને કાઢી અને મારી સેવામાં લક્ષ્મી સતત હાજર રહે છે. ભગવાન કે છે અદ્યપી વાસ દિયો મે ઉરપર, મેં લક્ષ્મીને વાસ દીધો પણ મારા ઉર ઉપર, ઉરની અંદર નહીં, હૃદય ઉપર સુવર્ણ રેખા રૂપે લક્ષ્મીને મેં ચિહ્ન રૂપે મારી વૃક્ષસ્થળમાં એને વાસ આપ્યો છે, પણ સંતોને તો મેં મારા હૃદયમાં ઊંડા રાખ્યા છે. અદ્યપિ વાસ દિયો મેં ઉર પર સંતન સમ નહીં સોય, પણ એ લક્ષ્મી સંત જેટલી મને વાલી નથી, મારી ધર્મપત્ની છે છતાંય સાધુ મને વસ્તીવાળા, આવું બોલે છે.
ભૂક ભાર હરુ સંતન હિત કરુ છાયા કર દોઈ,
ભૂક ભાર હરુ સંતન હિત કરુ છાયા કર દોઈ,
ભૂક ભાર હરુ સંતન હિત કરુ છાયા કર દોઈ,
મારા હરો સંતન હિત કરુ છાયા કર દોઈ.
ભગવાન કે છે કે મારા સંતોને માટે જ હું ધરતીનો ભાર ઉતારું છું. ભૂકો ભાર હરુ સંતન હિત, મારા સંતને જો તાપ લાગે તો મારા હાથનો એને છાયો કરું, છાયા કરું કર દોય. આગળ એવું બોલે છે,
જો મેરે સંત કુર गति एक दुवे
जो दुखवे तो भगवान कैसे
तेही दर दारू खोई नारद मेरे संत से यदि कान कोई
नारद मेरे
एना मूलिया उखाड़ी नाखो
एक
प्रतिवार जो भगवान ना भक्त ने कोई दुखवे भगवान कैसे मारा थी जोई सकातु नथी कारण के संत थी अधिक हूँ कोई ने मानतो नथी मने वालम वाला जो कोई हो तो संत छे। छेल्ली पंक्ति अद्भुत लखी छे मुक्तानंद स्वामी नी रचना छे
जिन नर्तन धरी संतान सेवे जिन नर्तन धरी संतान सेवे संतान सेवे
नरतन
हरि
संतान सेवे
तीन निज जान निधि गोई
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 मानस नो अवतार पायमा पछी जे मानसे साधु ने सेवा नहीं एने एनी माता ने वगोवी नौ महीना माता ने खाली उदर मा भार कर्यो माता ने खाली प्रसूति नी वेदना एने सहन करावडावी अवरे एने जन्मी ने काई नथी कर्यो एम माटे मानव तन मिल्यू होय एने अवश्य भगवत संत नो समागम करवो एम
जिन नर तन धरी संतन सेवे
जिन नर तन धरी संतन सेवे
तिन निज जान निधि गोई
तिन निज जान निधि गोई
मोतानंद कहत यूं मोहन जन निर्मोही नारद मेरे संत से यदि कान कोई
नारद मेरे संत से यदि कान
कोई नारद मेरे संत से यदि कान कोई
नारद मेरे संत से यदि कान कोई
संतना और मैं संतान उर मम
उर संतना और मैं संतान उर
वास करू स्थिर होई
वास करू स्थिर होई
नारद मेरे संत से यदि काम कोई
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 आवी रीते शास्त्र मां संत नो महिमा गावामां आव्यो छे पण प्रिय मोहे संत निर्मोही जे निर्मोही साधु छे निर्बंध साधु छे ए भगवान ने वाला छे साधु नामे आम भगवू कपड़ो एटले भगवान ने वाला एवं नहीं समझवानो एवं लक्षण संपन्न
कदापि भूल नहीं थावी कल्याण ना मार्ग में કારણ કે સાધુ અસાધુ જોયા વગેરે સેવ નારા પછી પોકે પોકે રોયા. પહેલા પરીક્ષા કરો અને પછી તંતર માથું મૂકી દો.
પણ વગર પરીક્ષા એ નહીં, હા, જે નિર્મોહી થયા હોય, બંધન વિના ના હોય, અને એવા સંતને સેવવાનું કહે છે. બ્રહ્માનંદ સ્વામીએ તો એક પદમાં એમ કહ્યું,
જડ બુદ્ધિ જીવ, હે જડ બુદ્ધિ જીવ, પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું. જડ બુદ્ધિ જીવ, રંગ પીત પણે, રંગ પીત પણે, સોનું ને પેતળ ન હોય એક સર કો. રંગ પીત પણે, સોનું ને પેતળ ન હોય એક સર કો. હોય સંત અનંત ફિરે જગ મે,
હોય સંત અનંત ફિરે જગ મે,
રહે દામ ચામ જૈની દ્રગ મે,
રહે દામ ચામ જૈની દ્રગ મે.
તું ભૂલિશ માધોરે ભગ મે,
પરમાનંદ સ્વામી કે છે કે સંતનું પારખ્યું કર્યા પછી તું એની સેવા કરે. આ જગતમાં ઘણા સાધુ થઈને ફરે છે, પણ દામ ચામ જેની દ્રગમાં રહે છે. દામ એટલે રૂપિયા, રૂપિયા હામી જ નજર હોય, અને ચામ એટલે ચામડું, સ્ત્રી, હા, એની આંખમાં હોય. આ બે જગ્યાએ આંખું અટકતી હોય, અને બે જગ્યાએ જ મન ચાળા કરતું હોય, અને પછી એને સંત માનીને આપણે સેવીએ તો આપણને એમ જ કાંઈ મળે નહીં. હો, હે, એ ખુદ ચામડામાંથી આ ઉપર આવ્યા ન હોય તો આપણને બંધન કેમ છોડાવે? પથ્થરની નાવ સ્વયં ન તરે તો બીજાને પારી કેમ ઉતારે? માટે સેવો તો એને ઓળખીને સેવો. અંગે ભસ્મ ઘસે શિર જૂટ જડા, રાખોડી બાખોડી સોળી હોય ને બરોબર તાલ માર્યો હોય, ગળે માલ તિલક તન ચટાપટા, ગળે કેટલી માળાઓ પહેરી હોય ને હાથમાં આમ તમારે ઘૂઘરા ને ટોકરા ને બીજું ને ત્રીજું ઘણું બધું ઠઠાડીને આમ ખરો ખરો વેશ બનાવ્યો હોય, એમ તિલક તો આખા શરીરે કર્યા હોય, આડાન ઉભાન લાંબાન ટૂંકાન. મહી કામ ક્રોધ મદ મોહ ઘટા, બ્રહ્માનંદ સ્વામી કે પણ હૃદયમાં તો કામ ક્રોધ મોહ મદની ઘટા જામી ગયેલી હોય તો પછી એનો સમાગમ કરવાથી કાંઈ ન મળે. જે મૈથુન અષ્ટ પ્રકાર તજે, આઠ પ્રકારનો મૈથુનનો ત્યાગ કરે, સ્ત્રીને અષ્ટ પ્રકારે તજે, નિત સાર અસાર મરમ સમજે, આ બંધન કરે ને આમાં નડે, આનાથી મોક્ષ ન થાય, આ વસ્તુ જીવ પ્રાણી માત્રને દુઃખદાયી છે, એ બધી બાબતને જે સમજી જાણતા હોય, ભજ તેને જે હરિ પ્રગટ ભજે, પરમાત્માને સદાય સાક્ષાત હૃદયમાં માની અથવા તો પ્રગટ પરમાત્માને ભજતા હોય એવા સંતને ભજ. જેને કામ ક્રોધ મદ મોહ નહીં, જેની વૃત્તિ બ્રહ્માકાર થઈ, જે ક્યાંય અટકે નહીં, બંધાય નહીં, કહે બ્રહ્માનંદ સો સંત સહી, એવા સંતનું સેવન કરે તો ખરેખર જીવનો બેડો પાર થઈ જાય ભાઈ. પણ ઘણી વખત એવું થાય છે કે સંતનો સમાગમ કરવામાં જીવને માન નડે થોડું, એવું ખરું, હા, માન નડે અને કંઈક કંઈક પક્ષાપક્ષ નડે. સમજી શકતા હોય કે મહાન સાધુ છે, આપણે સમાગમ કરી તો થાય ખરો, પણ હવે આપણે પહેલેથી એમની હારે નહીં ને, હવે આપણે એની પાસે જઈએ તો લોકો એમ કે તમે ગયા ને એમ, એટલે હવે આપણે ન જવાય એમ. એટલે આવી રીતે જીવ બિચારા થોડી મુસીબતમાં હોય છે. જીવને એકવાર અવળી ઘડ પડે પછી હવળું થાય નહીં, સમજે તોય ન થાય. અને એટલે જ સંતો ઘણી વખત કહે છે કે ભાઈ તમે માન મૂકી અને સાચા સંતને શરણે જાઓ, કલ્યાણની ઈચ્છા હોય તો તમને ફાયદો થશે એમ. ઘણા તો સમજી શકે એવી બાબત હોય કે આપણે સંત પાસે જઈએ, સમાગમ કરીએ, થોડા નિર્માની થઈએ, આપણા સ્વભાવ કહીએ તો સંતો એ ઉપર કંઈક વાત કરે ખરા એમ, કાંઈક આપણને સારો રસ્તો બતાવે ખરા, નહીં આપણને ફાયદો જરૂર થાય એમ. પણ એમ કે આપણે જઈએ ને આપણા સ્વભાવ કહીએ ને વધારે નિર્માની થઈએ તો પછી આપણો જે મોભો હોય ને એમની આગળ પાછો રહે નહીં એમ. આપણે સંત પાસે જવું ખરું, રહેવું ખરું, પણ આમ થોડાક સંતથી એક વેંત ઊંચા થઈને રહેવું એમ. એટલે એમને એવું લાગવું જોઈએ કે આપણા કરતાં ભગત મહાન છે એમ, સંત નહીં એવું રહેવું જોઈએ એમ કે આપણા કરતાં ભગત મહાન છે એમ. સંતને એમ નો થઈ જવું જોઈએ કે આ મારા કરતાં થોડાક નાના છે, એ પણ થોડીક બીમારીઓ હોય છે એમ. અનેકવિધ બીમારીથી જીવ બિચારા પીડાતા હોય છે, એટલે એ બધી બીમારી નીકળે તો કામ બહુ થઈ જાય, નગર થોડીક મુશ્કેલી તો રહે જ. હવે ઘણું ભજન થતું હોય, ધ્યાન થતું હોય, બધું થતું હોય, પણ તોય કાંઈક 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 માલિકર ઝીણી ઝીણી વાંચરી કે ને વાંચરી, મોટા જીવડા ન હોય, થોડી થોડી વાંચરી હોય, આમ ઈલા ન પડી જાય પણ ફૂગઈ આવી ગઈ હોય, ફૂગઈ થોડીક સાફ કરી નાખો તો આમ તો હાલેવું હોય ઢોકળું, પણ થોડીક ફૂગઈ થઈ ગઈ હોય, એ ફૂગઈ જો સાફ થઈ જાય તો કામ થઈ જાય ભાઈ. હા, ઝીણો દ્રષ્ટિથી તપાસી લઈએ આપણે આપણા હૃદયને તો આપણને જ ફાયદો છે ને, હે, બીજાને ક્યાં, આમાં આપણી જ વાત છે બધી. અહીં ન આવે એની તો કોઈની વાત નથી, આપણે સમજવાનું છે. અને સત્સંગ વિના તો કોઈ દિવસ કલ્યાણ થતું નથી, હે, છૂટક્યો જ નથી કોઈ નહીં, પણ અમે કે તમે. સત્સંગમાં તો રહેવું જ પડે ને કરવું જ પડે, સત્સંગ કરવો જ પડે, સત્સંગમાં જવું જ પડે, બેસવું જ પડે, ત્યાં બેહીને સમજવું જ પડે એમ. પછી કોક વળી એવું સમજી લે ભલે મારા પપ્પા, મારી મમ્મી, મારા બહેરું, મારા છોકરા, અમારો સત્સંગ આ જ, બીજું શું વળી, એથી આગળ કયું વળી. હે, પપ્પા વાંચે હું સાંભળું, મમ્મી ટોકરી વગાડે, ટીનો આરતી કરે, આમાં બધું આવી ગયું, વળી વધારે આથી વિશેષ કયો સત્સંગ ક્યાં હોય શકે. હે, અમે ઘરે ધૂન કરીએ છીએ ને ચેષ્ટાય કરીએ છીએ, એક ગ્રંથ પૂરો કર્યો, હવે બીજો ગ્રંથ પૂરો કરશું, એક પપ્પા વાંચે, એક મમ્મી વાંચે. એટલે આ કાંઈ સત્સંગ ન કહેવાય, આ તો ઠીક છે, હવે ઘર સભા કહેવાય, થાય ને મજા આવે એમ. બાકી જ્યાં હૃદયના સ્વભાવ કહી શકાય, જ્યાં દિલની વાત કહી શકાય, એની વાત ઉપર બરોબર ઔષધ ચોપડાય, અને જ્યાં તડકાવીને કહેવાતું હોય, ચોખ્ખે ચોખ્ખી વાતું થતી હોય, અને હૃદય જ્યાં સાફ થતા હોય, એને સત્સંગ કહેવાય. એકાબીજાના વિચારોની આપલે થતી હોય અને સાચા શુદ્ધ હૃદયથી પડદા રાખ્યા વિના જેમ છે એમ સમજવા બેઠા હોય, ન્યા બેસી તો કામ થાય. અને છેલ્લો જન્મ જ કરવા વાળા ભેગા થયા હોય ન્યા, હો પાછા આ બધી વાત સાચી ને બધું કર્યું હોય તો સાચું, પણ આપણે તો નહીં થાય ભાઈ, એવા ન જોઈએ કંઈ. હા, એવા હોય તેને એમ કહેવું તું ઘરે વયો જા, થાય એમ છે તો બેસ, નથી થાય એમ તો ઊભો થાય ઉપડ, તો સત્સંગ થાય. બાકી ભેગા કર્યા હોય બધા પેપડા જેવા તો એમાં કાંઈ જામે નહીં. હા, પણ એને બિચારાને પડી જ નથી મોક્ષની, કલ્યાણની, ભગવાનની, ધર્મની, નિયમની, વૈરાગ્યની, જ્ઞાનની, મૂર્તિની, કોઈ એને ગતાગમ જ નથી ને કરવું જ નથી, નમથી એમ થાય આવી ગયા હોય નવરા નવરા, તો એ માણસ બિચારા શું કરે એમ, નડે આપણને નડે. યુદ્ધે જવું હોય ત્યારે લડી જાણે, હે, મરી જાણે એવા માણસો લઈ જવાય. હા, હવે આપણે યુદ્ધે લઈને એને હાલીએ તો એ બગલમાં ઘાસની કોળી નાખીને હાલ્યા આવતા હોય પડખે, પછી આપણે એને પૂછીએ કે ઘાસ કેમ લીધું, તો કે ન્યા મેદાનમાં ન જડે તો, હા, તો કે ઝપાઝપી બોલે તો તરત બગલમાંથી કાઢીને મોઢામાં લઈ લેવાય, અને ઓલું તો તણું ન્યા ન હોય તો કરવું હું, આ તો તરત બગલમાંથી કાઢીને કોળી લઈ લે મોઢામાં ને કહી દે જો મોઢામાં ઘાસ છે માટે તારી ગાય શું, ભાઈ સાહેબ ઘા ન કરીશ, એટલે જીવતા રહી જઈએ. હવે આવડો અગાઉથી ઘાસની કોળીની તૈયારી કરીને લડવા જતો હોય, કોઈ દી લડે નહીં, લડે હારે ભાતું લઈને મરવાઈ ગયો હોય કોઈ દી મરે નહીં. હા, એ રેલની ગાડીમાં બેઠો હતો પાટામાં, રેલના પાટામાં, વગે પૂછ્યું કે અહીં કેમ બેઠો, તો મરવા, તો કે પોટલા હું, તો ભાતું, તો ભાતું હું કામ લેવા, તો ગાડી મળી આવે તો ખાવા થાય. આ કોઈ દી ન મરે, તમે સમજવાનું, ગાડી આવી નથી, ઊભો થઈ ગયો પાટામાંથી. હા, પ્રાગજી પુરાણી કુવે પડવા ગયા હતા, થાળામાં બેહીને કુવામાં પગ લબડાવીને બેઠા, લખીરામ કે પડતા નહીં પડતા નહીં, તક પડાતું જ મૂર્ખા મલકર મોટો સર્પ આંટા મારે છે, તું કેતોય પડવું એમ નથી, તો પગ લબડાવે એટલું જ. એમ ઘણા માણસ કંઠી ગળામ લબડાવે એટલું જ, બાકી મરે નહીં ભગવાન માટે. હો હા, કંકુત ઘરમાં હોય એટલું કપાળે સોંપડી લે, પણ ધર્મ પાળવાના થાય, સત્સંગને અર્થે કઈ ઊભું રહેવાનું થાય તો ગોતોય જડે નહીં. પાછું ખોટું બહુ બોલે, હાય થાવે નહીં. ત્યારે આપણને એમ થાય કે આને કાંઈ માત્ય મહિમા જેવું છે નહીં. આ તો ઠીક છે, અમારા બાપ દાદાનો સત્સંગ એટલે અમે એમ નામ સ્વામિનારાયણ સિંહ. ઘણા એમ કે અમે સ્વામિનારાયણ સિંહ, કે અમે સ્વામિનારાયણ સિંહ. સારી વાત છે, તમે સ્વામિનારાયણ છો તે. ક્યારેક ક્યારેક આવજો તો કાંઈ વાંધો નહીં, ક્યારેક આવશું. હાવ ટાઈમ હોય ને કાંઈ કામ ન હોય તો તમારે હારે આવીને ભટકાઈશું. બસ તમને ખોટી કરજો એમ. એટલે આવા માણસો ભેગા થયા હોય ને સત્સંગ ન થાય, મારો કહેવાનો અર્થ. જે માણસ ખરેખર સમજી લેવા જ બેઠા હોય ને ભગવાનને પામી જવાનો જ વિચાર કરીને બેઠા હોય અને ભગવાનને માટે સર્વ ફના કરી શકે એમ હોય, પછી એમાં પછી વિચારવાનું નહીં. મૂકવું પડે તો મૂકી દે, સુધારવું પડે સુધારી લે, ગ્રહણ કરવું પડે તો ગ્રહણ કરી લે, પણ એમાં વિલંબ કે વાર નહીં. એક જ સ્થાન કે આ દેહ પડે એટલે અક્ષરધામના મુક્ત થઈ જવાનું છે, બીજો જન્મ જ જોઈએ નહીં ને બીજી લપ જોઈએ નહીં. આપણું કોઈ છે નહીં, આ દેહ નહીં તો પછી બીજું કોણ હોય. આવું કાંઈ સમજાણું હોય ને પછી એવા હરખે હરખા ભેગા થઈને જ્યારે પડદા વિનાની વાત કરતા હોય ને એકાબીજાના સ્વભાવને જ્યારે વચમાં મૂકીને ઓપરેશન થતા હોય તો સમજી લેવાનું કે આ સત્સંગ ભવપાયર ઉતારશે એમ. બાકી તો આ દુનિયામાં ઘણાય તહેવાર થાય છે, જમણવાર થાય છે, વ્યવહાર થાય છે, આ બધા હાત વાર બારા, સોમવાર મંગળવાર સિવાયના પછી વ્યવહાર તહેવાર જમણવાર એ બધું હાલ્યા જ કરતું હોય. હા, એમાં કાંઈ શક્રવાર નહીં હો, એ બધા વાર કહેવાય પણ શક્રવાર વિનાના. માટે મારો કહેવાનો અર્થ, સંતોનો સમાગમ એ મારે ને તમારે થોડુંક અહમ ગાળીને કરવો રહ્યો, થોડુંક મૂકી દેવું અકળાય પણ, સમજ્યા, ઠૂંઠાય હોય ને એ મલકત થોડી ઘણી ખીલા જેમ હતાણ રહે, સમજ્યા, એ થોડીક મુકાઈ જાય અને થોડુંક નમાઈ જાય અને થોડુંક દિન થઈ જવાય તો સંતના હૃદયમાંથી રાજીપાનો પ્રવાહ વહે. અને સંત છે ને એ નિર્માની થાવ તો જ રાજી થાય એવા છે, નહીં તો થાય જ નહીં, કોઈ દિવસ ન થાય. તમે ઊભા ઊભા હુકાઈ જાઓ તોય ન થાય, કારણ કે તમારામાં નિર્માનીપણાનો ગુણ ન દેખાય અને તમારામાં સામું જોવાતા એવું લાગે કે આને કાંઈક આમ છે ખરું એમ, ગાંગડો નાનો એવો માલકર, તો પછી એવું લાગે. અને એટલે અહીંયા બહુ સરસ કીધું બ્રહ્માનંદ સ્વામીએ, સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને,
સત્સંગ વિના સત્સંગ ભ્રમ જાળ મટે નહીં જંતને,
સત્સંગ વિના જન્મ મરણ ની ભ્રમજાળ કોઈ દિવસ જીવને મટતી નથી. કોણ કહે છે? બ્રહ્માનંદ સ્વામી. તો શું કરવું એને માટે બીજી પંક્તિમાં અદ્ભુત લખે છે,
મન માનત જે,
આ માનનો ગાંગડો મૂકી દે કાટ નાખ, બરાબર, શાકમાં દાળમાં કઈ કાંકરો આવી ગયો હોય તો એ કાઢવો પડે ને દાંતમાં વાગે, એમ આપણામાં માનરૂપી ગાંગડો કાંકરો જો ગરી ગયેલો હોય તો એને એક બાજુ કાઢી નાખો, પછી સત્સંગ હરખો થાય.
મન માનત જે તે માટે શરણે જઈ રહીએ સંતને,
મન માનત જે તે માટે શરણે જઈ રહીએ સંતને,
મન માનત જે તે માટે શરણે જઈ રહીએ સંતને,
મન માનત જે તે માટે શરણે.
જબરજસ્ત મહિમા સંતનો ગાવામાં આવ્યો છે અને ખરેખર જેટલા સદગુણ આવે છે એ સંત સમાગમથી જ આવે છે. ક્યાંક ક્યાંક આપણામાં જેટલું હારું છે ને એટલું બધું સંત પ્રતાપે છે. ભગવત સત્શાસ્ત્ર કથા વાર્તા સત્સંગ એમાંથી જ કાંઈક સદગુણ આપણામાં આવ્યા છે અને કાંઈક શાસ્ત્રમાંથી આપણી રીતે પકડ્યા છે એ પણ સદગુણો સંત સમાગમમાં આવવાથી જ શોભ્યા છે. હા, નહીતર એ ગુણ આડા ફાટે, આપણે મેળે શીખ્યા હોય ને એ હરખું ન પડે, આડું ઓળું ફાટે. પણ જ્યારે સરખે સરખા ખપવાળા ભગત ભેગા થયા હોય ત્યાં જાય તો આપણામાં ઘણો સુધારો થઈ જાય ભાઈ. આ સત્સંગ અને છાવણી ને શિબિર ને આના બધાના હેતુ આ જ છે. પણ એટલું ખરું કે જે માણસ આઈ નહીં રાજદી રે એનું કામ, જે ઘરે હોવા જતા હોય એ સામાન્યાર્થી શિબિરાર્થી ન કહેવાય. આઈ નહીં હોવે તો જ ઘરે વૈયા જાય સમાગમમાં બૈરા છોકરાના, અને પછી હવારમાં આવે નિરાયતે, એને કાંઈ સત્સંગ બત્સંગ અડે નહીં. હો એ તો ઓલા ગળે અમારે દિવેલવાળા હાથ કરીને કળી સૂનો કરે, અને કળી સૂનો ન ડેવું અમારે ત્યાં ઓલે સૂનો કરતા કે તેલવાળા હાથ કરો, કાં તો કે તેલવાળા હાથ કર્યા હોય ને તો ટાંક્યું ન પડે એમ. એ સાંજે ઘરે વૈયા જાય ને તેલવાળા હાથ કરવા, એને આ સત્સંગની ટાંક્યું પડે જ નહીં, કાંઈ અસર ન થાય ભણના દીકરાને. સવારે નિરાયતી આવે, સવારમાં ભાખરી શ્રીમતીના હાથની, સમજ્યા, ભાખરીને ચા ને બરોબર ઠઠાડીને મોડો મોડો હાલ્યો આવે, પછી અહીં આવીને આપણને સામે આવીને બેસી જાય, એમાં ન વળે, અહીં ઉતારીને વ્યવસ્થા કરી છે. અહીં નહીં હુવો ખપ હોય તો અમે તમને ખપવાળા કહીએ. 10 દિવસનો જ સવાલ છે ને, હે, હા, ગુજરી જવા એવું નથી. 2-3 ડૉક્ટરની વ્યવસ્થા રાખીશ, ઔષધ સમિતિ રાખી છે અમે. અહીં હોવાથી ઓફ થઈ જાય એવું નથી. અને હુવે છે પછી 60 જણા, એ બધા જીવે છે તો તમે પણ જીવશો જ એમ, એટલે એ બીક હોય તો કાઢી નાખવી એમ, પણ ન રહેવાય, હા, રહેવાતું છે, ઊભું ન રહેવાય, હાંજ પડે ને એટલે તરત જેમ તાજી વ્યાણીલી ગાયને વાસળું સાંભળે ને એમ, એને હાંજ પડે ને ઘર સાંભળે. હા, હિહોરા કરતો ઉપડે, હિહોરા કરતો. ધામમાં તો જાય તો જાય ખબર નહીં, પણ ઘરે વયો જાય તરત તમારે, કે તમામ પ્રકારની વાસના સ્વભાવ બધું ટાળી અને ભગવાન મેળવવા છે તો પછી એ માણસ આ માર્ગે ચાલવાને લાયક બને. ત્યાં સુધી એ પૂરેપૂરો આ સત્સંગનો અધિકારી નથી. માટે માન મૂકી દેહના સુખો છોડી થોડા ઘણા સ્વભાવ પડ્યા મૂકી મનની પ્રકૃતિને મરડીને પણ ભગવાનના ભક્ત ભેળો વાસ કરવો, સંતો ભેળો વાસ કરવો. થોડા દિવસ રહેવાશે ભગવત સમુદાયમાં તો પણ ઘણો ફાયદો થઈ જશે. બાર ગામ જઈને આપણે 18-15 દિવસ તો રહેવાના નથી, પણ આઈ નાઈ આપણે આંગણે ઉત્સવ છે અને રહીએ તો પણ ઘણું ઉત્તમ ગણાય. સમજે મહિમા સમજાતો હોય, લાભ દેખાતો હોય તો પ્રવૃત્તિ કરવી, બાકી સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જમતને. આ બ્રહ્માનંદ સ્વામીના શબ્દ છે. વળી વધારાની વાત કરે છે, જો
જો 68 તીરથ ફરી આવે, જો 68 તીરથ ફરી આવે, નિત્ય નિગમ વિધિ કરી કરી નાવે, નિત્ય નિગમ વિધિ કરી નાવે, કે દી જીવપણું તેનું નવ જાવે, કે દી જીવપણું સતસંગ વિના જન્મ મરણ ભમ જાળ મટે નહીં જમતને, સતસંગ વિના જન્મ મરણ ભમ જાળ મટે નહીં જમતને. મન માનત જે તે માટે શરણે જઈ રહીએ સંતને, મન માનત જે પિંગલાની ખબર જડે, જો ઇંગલા પિંગલાની ખબર જડે, કરી આગ્રહ તેને કેડ પડે, કરી આગ્રહ તેને કેડ પડે, તેને ચિતને બમણો ફેર ચડે, તેને ચિતને બમણો ફેર ચડે, હે તેને ચિતને બમણો ફેર ચડે, સતસંગ વિના જન્મ મર
કોઈ વાત કરે જઈને કાશી,
કોઈ વાત કરે જઈને કાશી,
કોઈ અન્ન ખાય રહે ઉપવાસી,
કોઈ અન્ન ખાય રહે અપવાસે,
મનની છે સર્વે હાશી, સર્વે હાશી, સતસંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને,
સતસંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને,
જો ફિરતા સંત સમાજ મળે,
જો ફિરતા સંત
મળે તો સુખે મનની ભ્રાંતિ તળે,
સુખે મનની ભ્રાંતિ તળે,
આ કહે બ્રહ્માનંદ સંત માહી ભળે,
કહે બ્રહ્માનંદ સંત માહી ભળે,
આ કહે બ્રહ્માનંદ સંત માહી ભળે, સતસંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં, મન માન તજે, મન માન તજે, તે માટે શરણે જઈ રહીએ સંતને,
મન માન તજે, મન માન તજે, તે માટે શરણે જઈ રહીએ
સંતને, શરણે જઈ રહીએ સંતને,
શરણે
ભગવાન શ્રીહરિ માતાને એમ કે છે કે માં સાધુને શરણે રહેવું, સાધુને સમાગમ કરવો, એ વિના જીવનો કોઈ દિવસ ઉદ્ધાર થતો નથી. વરસાદ વિના વસુંધરા સદાયને માટે સૂકી રહે છે એમ સાધુના સમાગમ વિના જીવમાં ભક્તિ થતી નથી, જીવ સૂકો રહે છે. જેમ નરનારી વિના પુત્રની ઉત્પત્તિ થતી નથી એમ સંત સેવન વિના કોઈ દિવસ મોક્ષની ઉત્પત્તિ થતી નથી. આ બધા દ્રષ્ટાંતો નિષ્કુળાન સ્વામીએ કાવ્યમાં દીધા છે, હા કહ્યા છે. અને સ્વામીએ તો એમ કહ્યું કે માણસ ભગવાનના સંત સાથે રોષ રાખશે, દ્વેષ રાખશે, અને ભગવાનને મેળવવાની ઈચ્છા રાખશે એને ખરેખર ભૂલ છે. સ્વામીએ રીતે લખ્યું, મળવું છે મહારાજને, રાખી સંત સંગાથે રોષ, નિષ્કુળાનંદ કહે એ નહીં બને, અમથો શો અપસોસ. ભગવાનની આજ્ઞામાં રહેતા હોય એવા સંત સાથે હેત રાખો. હા એમ માને વાલાના વચનને, તે માનો વચનની મૂર્તિ, એમ પાળે હરિ વચનને. ભગવાનની આજ્ઞા જે સંત પાળતા હોય છે તેને વચનની મૂર્તિ માનો, એને માનો વચનની મૂર્તિ, નિષ્કુળાનંદ એને નિરખતા રહે નહીં પાપરતી. આ દુનિયામાં પંચ વિષયના સુખોનો ત્યાગ કરી, સ્ત્રી અને ધનનો ત્યાગ કરીને જે જીવે છે એવા સંત, આ દુનિયામાં ધન અને સ્ત્રી આ બે દોરડા એવા જબ્બર છે, એ બધાના ગળામાં એના ગાળિયા છે. સ્ત્રીનો ગાળિયો, પૈસાનો ગાળિયો, કોઈનું ગળું એવું નહીં હોય આ બે ગાળિયા હાકળના એના ગળામાં ન હોય. અને એ બે ગાળિયા જેને કાઢી નાખ્યા છે એ બે ભુજાવાળો ભગવાન છે. ઠેબે મારી દે કે અમારે એ જોઈ જ નહીં, એમ જરૂર જ નથી, બસ ઓઢવાનું મળે ને ખાવા મળે સપટી હાલ્યું, બાકી અમારે ધન ન જોઈએ ને સ્ત્રી ન જોઈએ, બેની જરૂર નથી. બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોયું, મુક્તાનંદ મન તમ સંગ મોયું. આ દ્રષ્ટિથી જેને જોઈ લીધું છે અને એ બેમાં નજર કરે ત્યાં નકરા દુઃખ જ દેખાય છે એવા સાધુ એને નિરખતા રતિ પાપ ન રહે ભાઈ. પરમ ભાગ્યશાળી છે જીવ કે જેને એવા સંતનો સમાગમ થયો છે. મળે જ નહીં દુનિયામાં, મળે જ નહીં. બ્રહ્માનંદ કહે તીન હિ લોક મેં વસ્તુ નહીં કબૂ સંત સમાના. આ દુનિયામાં ત્રણ લોકમાં સાધુ જેવી કોઈ ચીજ જ નથી, હોય નહીં. બ્રહ્માનંદ સ્વામી ના પાડે છે, અદભુત ચીજ છે. પહેલા નંબરે પરમાત્મા, બીજા નંબરે દુનિયામાં કોઈ હોય તો ભગવાનના સાધુ છે. અને એટલે જ વડતાલના 11મા વચનામાં એમ કીધું કે ધરતી ઉપર પ્રગટ ભગવાન હોય ત્યારે તે ભગવાનની આજ્ઞામાં રહીને એમની ઉપાસના કરવી અને મોક્ષ જીવ પામે છે. અને ભગવાન જ્યારે પ્રગટ ન હોય ત્યારે એ ભગવાનને મળેલા જે પ્રગટ સંત છે એ જીવનું કલ્યાણ કરે છે. એમને આશરે જીવાત્મા એ જાવું. અને જ્યારે એવા સંત ન હોય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન કરી અને મૂર્તિને માની અને ધર્મ પ્રમાણે રહેવું તો જીવાત્માનું કલ્યાણ થાય છે. પહેલા ભગવાન પ્રગટ અને પછી પ્રગટ સંત અને ત્રીજા નંબરે મંદિરમાં પધરાવેલી મૂર્તિ. આ વાત વચનામૃતમાં કીધી છે. માટે સંતને શરણે ગયા વગર કોઈનો ઉદ્ધાર થયો નથી અને થવાનો નથી. કાંઈક ને કાંઈક પછી કદાચ જીવ એવું ન સ્વીકારે કે હું ફલાણા સ્વામી પાસેથી આ શીખ્યો અને આટલો આગળ આવ્યો, એ એની ઈચ્છાની વાત છે. કારણ કે આ જગતમાં જીવાત્માનો સહજ એવો સ્વભાવ હોય છે. આપણે ગમે ત્યાંથી કાંઈક શીખ્યા હોય ને તોય આપણને એવી ટેવ હોય છે. મને હું કોઈની પાસેથી શીખ્યો નથી, આ તો બધું હું મારી મેળે જ એમ બસ આમને મહેનત કરતા શીખી ગયો એમ. અમારી પાસે કોઈક આવે પછી કે સ્વામી પેટી શીખવી છે એટલે અમે એને કહેવી જો આ સા કહેવાય, આ રે કહેવાય, સારે ગમ પદ ની સા, બરાબર. હા, આવી રીતે આંગળા ઘૂમડે અને ગળું આની આરે મેચિંગ કરે એટલે તારું ગળું મેચિંગ થશે. પછી ધીમે ધીમે ધૂન ને એવું ગોઠવું છે એટલે એ પ્રમાણે એ શીખે ને મહેનત કરે. એમના મથે એક બે મહિના એટલે આવડી જાય. આવડી જાય કીર્તન કથા જે આવડતું હોય ને પછી જો એને કોક પૂછે ને તમે આ કોની આગળ શીખે, આપણી મેળે જ. આપણને આ કોઈ બતાવ્યું શીખવાડ્યું નથી, પણ એમ ન કે થોડુંક મને પેલા ફલાણા એ બતાવ્યું હતું, એટલું કહે તો પાછું એનું ગૌરવ ઘટી જાય. હા, એટલે એ ન કહેવાય. એમ એમ કહેવાતું છે જીવ પ્રાણી માત્ર સ્વભાવ. હું આના થકી આ શીખ્યો, આના થકી હું આગળ આવ્યો એવું લગભગ કોક નિખાલસ ને અતિ નિર્માની જીવ હોય તો બોલે, બાકી બોલી જ ન કે. આ જીવના અસલ સ્વભાવ કહેવાય. પણ આ સ્વભાવ તો એને ખરેખર સત્સંગમાં નડવાના છે. માટે નિર્માની થઈ અને સંતનો મહિમા સમજી, ભગવાનના જે એવા ભક્તો હોય સાધુ ગુણે સંપન્ન એ ભક્તોનો મહિમા સમજી અને એનામાં જે ગુણો હોય તે ગુણો આપણે શીખવા. હા, આપણને ઘણું મળે એમાંથી. હા, આ છાવણીમાં ઘણા સારા સારા ભક્તો આવ્યા છે. બોલો, હું તો અહીંના લોકોને એટલા માટે એવું કહું છું કે તમે અહીંયા હવે પૂજા લાવી નાખો અને અહીંના રહો સુવો તો તમને બધી ક્રિયા આવડે. ભગવાનના ભક્ત કઈ રીતે સૂવે, કઈ રીતે જાગે, કઈ રીતે પૂજા કરે, કઈ રીતે નાય, કઈ રીતે સંડાસ જઈને હાથ ધોવા, ક્રિયા કરવી બધું આવડે. બિલ્લા ઠઠાડી ઠઠાડીને હાંજ સુધી રખડશે ને હાંજે ઘરે વ્યા જાય બિલ્લો કાઢીને, હવારે પાછા આવી જાય 9-11 વાગ્યા વડા. અને કયો કેમ તો કે આટલો બધો વહેલો આવ્યો. હે, આટલો વહેલો આવ્યો. ઘણાના વહેલું કેટલું હોય એ આપણે સમજાય નહીં એટલું હોય. હા, એક જણાએ ગાડી મૂકી પછી કે અહીંથી તમે ગાડી લઈ લેજો, તો કે 5 મિનિટ રવા દો કે 5 મિનિટમાં લઈ લઉં છું. 10 કલાકે આવ્યો. પછી બોલ્યો કે તમારી 5 મિનિટ બહુ મોટી ભાઈ. એમ ઘણાના સમયમાં આપણને ખબર ન પડે ઘણાનું ક્યારે મોડું કહેવાય, ક્યારે વહેલું કહેવાય. ગામડે એકવાર સંતો ફરવા ગયા હતા એટલે બીજે ગામ જવું હતું એટલે પેલા ખેડૂતને એમ કીધું કોઈનું ગાડું અમને મૂકવા આવશે, અમારે ફલાણે ગામ જવું. ખેડૂત કહે કે અમારે જો વાવણીનો સમય છે એટલે અમારે પછી છે ને વહેલા હાથી જોડવા પડે, એટલે હું છે ને તમને ખેતર જતા પહેલા મૂકી જાઉં તો વહેલા. સ્વામી કે વહેલા મૂકી જાય સારું, એમાં હું વાંધો, પછી તારે કામ ખોટી ન થાય. તો કે તમે વહેલા છે ને અહીં અહીં ઉભા રહેજો બહાર, હું પાદરો ગાડો લઈને આવું છું. એટલે સાધુ તો વહેલા એટલે 2 વાગ્યા જઈને બેઠા. કારણ કે સંતો રોજ 4 વાગે તો ઉઠતા હોય, રોજ ઉઠતા હોય એટલે એને એમ કે એ થોડું વહેલું કહેવાય એમ, એટલે એને વહેલા કીધું છે એટલે 2 વાગે જઈને બેઠા. હવે 2 વાગ્યાના બેઠા ને બરોબર વાવણીનો સમય હતો ને હવારના પોરમાં એક પછી એક હાથી નીકળે ખેતરમાં જવા, ગાડું નીકળે એટલે સંત તરત પૂછે, ફલાણા ભાઈ? તો કે ના ના. તો કે જાઓ જાઓ. કે એમ હવારના 100 વાગ્યા સુધી પૂછ્યું, તારી 100 વાગ્યા આવ્યો? સ્વામી કે ભલા માણસ, તું કહેતો હતો ને વહેલા હું તમને મૂકી જઈશ અને એટલે બધો મોડો આવ્યો. તો કે વહેલો તો આવ્યો પણ તમે ખરા છો. તો કે તું આ વહેલો આવ્યો? તો કે વહેલો જ આવ્યો ને, હું રોજે 8 વાગે ખેતર જાઉં છું. આ મારું તો વહેલું છે કે 2 કલાક વહેલું. હું તમને એ ગામ મૂકીને પાછો આવીશ ને ખેતર પૂગીશ તોય 8 વાગશે કે આ મારું વહેલું જ. તારું વહેલું આટલું હોય છે અમને શું ખબર કે અમે તો 2 વાગ્યાના બેઠા છીએ. એમ ઘણા 9 વાગે આવે, 10 વાગે આવે, 11 વાગે આવે ને પાછા કે વહેલો આવ્યો ને, વહેલો તો આવ્યો. પછી આથી વળી વેટ કેટલો વહેલો એમ. ખરેખર જયારે લાભ મળતો હોય ત્યારે લઈ લેવો જોઈએ, પણ આટલું આટલું કહેવું પણ નાક ને કાન ન હોય એને વાત અડે નહીં. નાક કાન વગેરે નગતા બુચ્યા કહેવાય ને, બુચ્યા નગતા બુચ્ચા કેની કે જાનમાં જાય, સમજ્યા? નિષ્કળાન સ્વામી કીધું, નગટા બુચા કોકની જાનમાં જાય, સમજ્યા? એ ખોટ તો મોટી વરને છે, નગટાને નહીં કાંઈ. જાન લઈને ગયા હોય એને ને કે આ તમારી જાનમાં બધા આવા આવ્યા આવા, આને હું આ તો ન્યા જઈને હરિયાનો હાથ પડે એટલે બેહીન વેવાયનું જે રાંધેલું હોય ખૂટવાડીને પાછા પધારે. પણ લોકો કહેવાનો અર્થ કે જેને નથી વાત ઉતરવાની એને ઉતરવાની નથી, પણ જો કાંઈ કરતીમાં ખપ હોય તો વિચાર કરજો કે લાભ આપણા માટે છે, આપણે સમજીએ સ્વીકારીએ લઈએ તો ઘણો ફાયદો થાય. અમે દિવાળી ઉપર ખોપાળામાં શિબિર કરી હતી ને એક ભાઈને ઘરેથી તેડવા આવ્યા, એ કે તમે ઘરે આવો, લાભ પાંચમને દિવસે આપણે ભાઈઓ ભાગ પાડવા છે. હા, આના મનમાં એમ થયું કે ખરેખરો સત્સંગ છે અત્યારે અને આ મને હું કરવા લઈ જાય, કે ભાઈઓ ભાગ પછી પાડો તો? તો કે નહીં, અત્યારે બધા ભેગા થયા છે ને લાભ પાંચમ જેવો પવિત્ર દિવસ છે ને આપણે આજ વેચી લેવું છે. એ પરાણે લઈ ગયા એની ઘેરે. આ ઘરે ગયો તો ખરો, પણ ઘરે જઈને હુતો ને બીજે દિવસે ભાગ પાડવાનો હુતો, પણ એને આ સત્સંગ સાંભળ્યો એ કે એ કથા વાર્તા ને એ સત્સંગ ને એ ધૂન ને એ ભગવાનના સ્વરૂપનું વર્ણન ને એ ખરેખરું આત્માનું ઔષધ થતું. અને આ ભાગ્ય મને અહીં ક્યાં તેડી લે? ત્યારે રાતમાં ઉભો થઈને પાછો આવતો રહ્યો. બોલ્યા કે હવારે કે હતો ને? તો કે તો ભાઈ અગિયાર રાતે પાછા. બીજા કે કેમ? તો કાંઈ નહીં, એવો પછી વાત. એણે કહી દીધું, કહી દેજો કે આ શિબિર પતે પછી ભાગ તમે કયો એટલા પાડશું, પણ અત્યારે મને અહીં ભજન કરી લેવા દો, 5 દિવસ મને હેરાન કરશો ને. આવું સમજાય ત્યારે ખપ કહેવાય એમ. હવે તમે કહો તમારામાં ખપ છે? માલકર જોવો તો. માતાને કહે છે કે મામ, પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમા યત્પદે તીર્થ જાતમ. એ જે સંતો છે તે ખરેખર ભગવાનના હૃદય સમાન છે, એના ચરણારવિંદમાં બધાય તીર્થો વાસ કરીને રહ્યા છે. સંતના ચરણની રજને જેણે માથે મૂકી એ બધાય તીર્થમાં નાયો. પ્રસંગાત કિમૈહે નનુ સતામ દુર્લભમ સ્યાન મુમુક્ષો હો. એ માં, એવા સાધુનો જેણે પ્રસંગ કર્યો એને આ દુનિયામાં કોઈ પણ ચીજ દુર્લભ નથી. હા, જે ઈચ્છે તે તમામ એને વસ્તુ પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રીમદ સત્સંગે જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે હરિગીતાયામ સત્પુરુષ લક્ષણ નિરૂપણ નામા 32 અધ્યાય. ગીતાનો 1 અધ્યાય થયો. હવે 2 અધ્યાયમાં ધર્મ નિરૂપણ કરવામાં આવ્યું છે. ભગવાન કહે છે, ધર્માદિનામ લક્ષણાની ભક્ત્યંગાનામથાંબતે કથયામિ વિવચ્યૈવ ત્રયાણામ પિતાત્વતઃ. કાર્તિક સુદ નવમી તિથિની રાત્રિએ ભગવાન સર્વાવતારી શ્રી નીલકંઠ વર્ણી 11 વર્ષની ઉંમરે પોતાની માતા ભક્તિ દેવીને આધ્યાત્મિક શાસ્ત્રનો ઉપદેશ આપે છે. એમાં પ્રથમ સાધુ થકી મહાત્મ્ય સમજવું ભગવાનનું, તો ભક્તિ ઉદય થાય એ સાધુ કેવા હોવા જોઈએ એના લક્ષણો, અને અંતમાં સાધુનો અને સાધુના સમાગમનો મહિમા બતાવ્યો. અને હવે ભગવાન કહે છે કે માં તમને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના લક્ષણ વિસ્તારપૂર્વક કહું છું. પ્રથમ ધર્મનું લક્ષણ કહું છું, તત્ર ત્રયાણામ લોકાનામ શેશ્વરાણામ ચ ધારક ધારણીય જીવે છે સદા ધર્મ સઉચ્ચતા. ધર્મ કોને કહેવાય? ધર્મની વ્યાખ્યા બહુ પ્રકારે શાસ્ત્રોમાં કરવામાં આવી છે. શિક્ષાપત્રીમાં ધર્મની વ્યાખ્યા એવી રીતે કરી છે, શ્રુતિ સ્મૃતિ પ્રતિપાદિત સદાચાર ધર્મ. શ્રુતિ અને સ્મૃતિઓએ જે સદાચારનું પ્રતિપાદન કર્યું છે એને ધર્મ કહેવામાં આવે છે. જ્યારે નારાયણ ગીતામાં ધર્મની વ્યાખ્યા એવી કરવામાં આવી છે કે જેને શ્રેષ્ઠ વિદ્વાન આર્ય પુરુષો વખાણે તે જ ક્રિયાને ધર્મ કહેવામાં આવે છે. જે ક્રિયાને મોટા માણસો, સત્પુરુષો, જ્ઞાની આર્ય પુરુષો નિંદે છે તે ક્રિયાને જ અધર્મ કહેવામાં આવે છે. જ્યારે અહીંયા ધર્મની વ્યાખ્યા ભગવાન માતાને એવી કહે છે કે ધર્મ કોને કહેવાય? જેના થકી બધાય લોકો ધારણ કરવામાં આવ્યા છે અને જે બધાય દ્વારા ધારણ કરવામાં આવે છે તેને ધર્મ કહેવાય. ધર્મ ધારક છે અને ધારણીય પણ છે. ધારક એટલે કે બધાઓ ધર્મને આધારે રહે છે. ધારણીય એટલે દરેક વ્યક્તિ ધર્મને અવશ્ય ધારે. ધર્મ હૃદયમાં ધારવા લાયક ચીજ છે, માટે દરેક માણસે ધર્મને હૃદયમાં, જીવનમાં ધારવો જોઈએ, એને વિસારવો જોઈએ નહીં. જીવે છે અહી જીવાત્માઓએ એમ જ ઈશ્વરોએ પણ ધર્મનું અનુષ્ઠાન અવશ્ય કરવું જોઈએ. વળી ધર્મ નિષ્ઠાસ્તુ પુરુષો હીન જાતિ કુલો પી યહ સોપિ બ્રહ્માદેવી પૂજ્ય શ્લાઘનીય જાય તે. આ જગતમાં ધર્મનિષ્ઠાવાળો પુરુષ હીન જાતિમાં, નીચ જાતિમાં જન્મ હોવા છતાંય પણ બ્રહ્માદિક દેવતાઓને માટે પણ પૂજનીય, વંદનીય બની જાય છે, શ્લાઘનીય, પ્રશંસનીય બની જાય છે, આદરણીય બની જાય છે. ગમે તે જ્ઞાતિમાં જન્મો હોય, એમની જ્ઞાતિ ઉચ્ચ ન હોય પણ એનામાં ધર્મ ઉચ્ચ રીતે હોય, એમાં સારા સંસ્કાર હોય, નિયમ હોય, સદાચાર હોય, સત્ય હોય, તો એ માણસને મોટા મોટા બ્રહ્માદિક દેવતાઓ પણ વખાણે છે, વંદે છે, પૂજે છે. આટલી બધી સદાચારની, સંસ્કારની ને ધર્મની મહત્તા છે. આ ધર્મ વિનાના માણસની તો ભાવ ટીકા કરવામાં આવી છે શાસ્ત્રોમાં. આપણું જીવન ધાર્મિક થવું જ જોઈએ, આપણું જીવન સંસ્કારી થવું જ જોઈએ. માટે માણસ આ ધર્મના અધ્યાયને બરોબર સમજે. ધર્મચ્યુતશ્ચેત બ્રહ્માદિવીર ઈશ્વરોપી ભવેત કરહિચિત તરી સ્વપ્યલ્પ કઈ ગરીહ સ્યાત સ્થેયમ ધર્મ એવ તત. ધર્મ વિનાનો માણસ ગમે તેવી ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ પામ્યો હોય, ગમે તેવા ધનવાનને ઘેરે એનો જન્મ થયો હોય, ગમે તેવા સત્તાધીશને ઘરે એનો જન્મ થયો હોય, પણ એનામાં ધર્મ નથી, સંસ્કાર નથી, સદગુણો નથી, તો તે માણસની નિંદા આ જગતના નાનામાં નાના, હલકામાં હલકા જીવ પણ માથું ધૂણાવીને કરે છે. હા, કે બ્રાહ્મણનો દીકરો પણ જવા દો ને કાંઈ ન મળે, એ ફલાણાનો દીકરો પણ એમાં કાંઈ ન મળે, એ ઉચ્ચ જ્ઞાતિમાં જન્મો છે પણ નીચમાં નીચ છે, એમ લોકો એની નિંદા કરે. માટે દરેક માણસોએ ધર્મમાં રહેવું, આ મુદ્દાની વાત છે. ધર્મમાં રહો, ધર્મ જીવ પ્રાણી માત્રને સુખ આપે છે, એ જ સુખાકારી છે. ધર્મ છોડ્યા પછી સુખ કોઈને થતું નથી. ભાઈ સચાપી વર્તતે નૃણામ વર્ણાશ્રમ વિભાગત. ધર્મ વર્ણ અને આશ્રમના વિભાગથી વર્તે છે આ દુનિયામાં. શ્રુતિ અને સ્મૃતિ સદાચારે હિ પ્રમિતો હિ પૃથક પૃથક. એ ધર્મ શ્રુતિ અને સ્મૃતિથી પૃથક પૃથક પ્રમાણિત કરવામાં આવ્યો છે કે આ લોકોએ આવું કરવું, આ લોકોએ આમ જીવવું, આ લોકોએ આ પાળવું, આ ન પાળવું, વગેરે વગેરે. પ્રથમ તો 4 વર્ણ અને 4 આશ્રમની વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ણ વિભાગ પ્રમાણે અને આશ્રમ વિભાગ પ્રમાણે પછી કાયદાઓ, કલમો નક્કી કરવામાં આવી છે કે આ લોકોએ આવું રહેવું, આ લોકોએ આવું રહેવું. આપણા શાસ્ત્ર અને ઋષિમુનિઓની માન્યતા અને એની બાંધેલી મર્યાદા મુજબ 4 વર્ણ છે. વિપ્ર ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર ત્યાં ચાર વર્ણ અને ચાર આશ્રમ, બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ ને સંન્યાસ્થ આશ્રમ. આના પ્રમાણે કાયદાની કલમોના વિભાગ થયેલા છે. સાધારણો વિશેષ ચેત્યેવમ તેષામ વિધાસ્તિ. એ ધર્મ પણ સાધારણ અને વિશેષ બે પ્રકારનો છે. સાધારણ ધર્મ સર્વ કોઈને પાળવાનો અને વિશેષ ધર્મ જેને ઉદ્દેશીને કહેવામાં આવેલો હોય તે વર્ણના માણસોએ, તે આશ્રમના માણસોએ તેને જ પાળવાનો હોય. બે વિભાગ છે. દાખલા તરીકે સાચું બોલવું એટલે બધાએ સાચું બોલવું જોઈએ. બ્રહ્મચારીએ, વાનપ્રસ્થએ, ગ્રહસ્થએ, સ્ત્રીઓએ, પુરુષોએ, સત્તાધીશોએ, શેઠે, નોકરે, બધાએ સાચું બોલવું. વિધવા હોય કે સધવા હોય સાચું બોલવું. ચોરી ન કરવી એ તમામનો ધર્મ છે. પછી બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય, ગામડાનો હોય, શહેરનો હોય, રાજા હોય, નોકર હોય, સૈનિક હોય કે ગમે તે હોય, ચોરી કોઈ ન થાય. એ રીતે નિયમ છે. પણ અમુક નિયમ એવા હોય છે કે અમુકને જ લાગુ પડે, બીજાને લાગુ ન પડે. સ્ત્રીઓનો અષ્ટ પ્રકારે ત્યાગ રાખો એટલે એ સાધુઓને લાગુ પડે, બ્રહ્મચર્ય માર્ગવાળા. ગ્રહસ્થને લાગુ ન પડે. સ્ત્રીધનનો ત્યાગ રાખવો બિલકુલ એ સંતોનો ધર્મ છે, ગ્રહસ્થનો નથી. ગ્રહસ્થને એ લાગુ ન પડે. આવી રીતે ગ્રહસ્થોએ દસમો વીસમો ભાગ પોતાની આવકમાંથી ધર્માદો કાઢવો એ ગ્રહસ્થનો ધર્મ છે, એ સંતોને લાગુ ન પડે. દેવ દર્શને જાઉં, ગુરુને દર્શને જાઉં, રાજાને દર્શને જાઉં, તો કંઈક ભેટ લઈને જાઉં, ખાલી હાથે ન જાઉં, એ સંસારીનો ધર્મ છે, એ સંતોને લાગુ ન પડે. સંતો દુનિયાના ગમે તે મંદિરે જઈને સીધા પગે લાગી શકે, કાંઈ પણ ભેટ મૂક્યા વિના, કારણ કે એ અપરિગ્રહ છે, કશું રાખતા નથી. ભેટ મૂકવાની વાત શું છે? એટલે આવી રીતે વર્ણ વિભાગ પ્રમાણે, આશ્રમ વિભાગ પ્રમાણે ધર્મની વ્યવસ્થા માણસોએ સમજી લેવી. સમાસેન ઉભય વિધમ તે વચમેહમ. ભગવાન કહે છે કે માં હું તમને ટૂંકમાં બે પ્રકારના ધર્મનું વિવરણ કરીને તમારી આગળ રજૂ કરું છું. અહિંસા સત્ય મસ્તેય, કામ લોભ ક્રોધ જય, મધ્ય માંસ પર સ્ત્રાદ્ય ત્યાગો, વ્યસન વર્જનમ, જાતિશંકરતા હેતુર્વર્જનમ, પાપકર્મણ, સસેવા વિષ્ણુ ભક્તિશ્ચ ધર્મા સાધારણા નૃણામ. આટલા ધર્મ સાધારણ ધર્મ છે. પરમાત્મા પોતે માતાને ગણાવે છે કે માં તમે ધ્યાનથી સાંભળી લ્યો, હું તમને સાધારણ ધર્મનું લિસ્ટ આપી દઉં છું. પહેલું બતાવ્યું કે અહિંસા, મન કર્મ વચને પ્રાણી માત્રને દુઃખી ન કરવા, એનું નામ અહિંસા. એ દરેકનો ધર્મ છે. બ્રાહ્મણ હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય, વાનપ્રસ્થ હોય, સંન્યાસી હોય કે ગ્રહસ્થ હોય કે બ્રહ્મચારી હોય કે સ્ત્રી હોય કે પુરુષ હોય, પરણેલા હોય, કુંવારા હોય, હા ઉંમરલાયક હોય કે વૃદ્ધ હોય, ગામડાના હોય, શહેરના હોય, બધાને લાગુ પડે કે બીજાને પીડા ન કરવી, બીજાનો દ્રોહ ન કરવો. મન કર્મ વચને સત્યમ સ્વપરદ્રોહ વર્જમ, યથાશ્રુતસ્ય યથાદૃષ્ટસ્ય યથાકથનમ. સાચું બોલવું એ દરેકનો ધર્મ થયો. સ્વપર દ્રોહ વર્જમ, સાચામાં થોડોક વિભાગ કર્યો છે ભગવાને કે પોતાનો પારકાનો દ્રોહ થાય એવું સાચું કદાપી બોલશો નહીં. સ્વપરદ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરહિચિત, શિક્ષાપત્રીના 26માં શ્લોકમાં લુંચાગ્રાહ્યને કશ્યચિત. ભગવાન કહે છે પોતાનો પારકાનો ઘાત થઈ જાય, દ્રોહ થઈ જાય એવું સાચું કોઈ દી બોલશો નહીં. કારણ કે સાચું તો એને જ કહેવાય જે સર્વને સુખાકારી હોય. સાચું હોવા છતાંય જો બીજાને દુખાકારી હોય તો એ સાચું એ જ ખોટું છે. આપણે ખેતરને સેઢે ઊભા હોઈએ, ખેતરમાં મોટો મોટો માથાબુડ મોલ હોય, ઝાર કે બાજરો ઊભો હોય, અને કોઈ કસાય ગાયની પાછળ પડ્યો હોય અને ગાય દોડતી દોડતી એ ઝારમાં બાજરામાં જતી રહે અને પેલો આવીને આપણને પૂછે કે ગાય આમાં ગઈ, તો આપણે સાચું બોલીએ ગાય એમાં ગાય ગઈ છે, તો અંદર જઈને ગાયને પકડે ને કાપી નાખે, તો ગાયનો દ્રોહ થયો. અને આપણે સાચું જ બોલ્યા છતાંય પણ એના પાપના ભાગીદાર આપણે થઈએ, આપણે બતાવી ત્યારે એને મારીને. માટે એ જગ્યાએ એને બિલકુલ ખોટું કહેવું, હે ગાય આમાં નથી ગઈ તો આમ ગઈ આમ, પહેલી બાજુ રવાના થાવ. એટલે સ્વપર દ્રોહ જનનમ સત્યમ, બીજાનો અને પોતાનો દ્રોહ ન થાય એવું સાચું બોલો. છૂટી ગયો જ નથી, આ છૂટી ગયો જ નથી. યથાશ્રુતસ્ય યથાદૃષ્ટસ્ય યથાકથનમ, આટલી છૂટ છે. પણ આનો મતલબ એ નથી કે ખોટું બોલવાની છૂટ છે. ઘણા આમાંથી એવું શીખી ગયા બોલાય બોલાય ખોટું, એમ બોલાય પછી એમય બોલાય એમ, તો સત્યની પ્રતિષ્ઠા ન રહે ને. આ તો વિવેક બતાવ્યો છે, અપવાદ બતાવ્યો છે. અમુક જગ્યાએ ખોટું બોલાય એમ શાસ્ત્રમાં લખ્યું છે, એટલી જગ્યાએ જ બોલાય, પછી નો બોલ બોલ ન કરાય પછી. પણ ઘણી વખત તો એવું થાય માણસને છૂટી જાય પછી કઈ મેળ જ ન રહે, હાવ છૂટી જાય.
એટલે ધર્મગુરુ એવું કીધું કે પાણી ન મળે તો નાયા વગર પૂજા કરી લેવાય, છૂટ બીજું.
એટલે બધા પછી સવારમાં મોઢું જોઈ હાથ પગ ધોઈને પૂજા કરી લે, પાણી ન મળે માણસ કરે શું? પછી પાણી થયું, વરસાદ થયો તો ઓલી ટેવ ન ગઈ મોઢું ધોઈને પૂજા કરવાની. પછી નાવાની શરૂ કરવી જોઈએ ને ટેવ. સૂતક આવે પૂજા થાય નહીં તો મંદિરમાં મૂક્યો, પછી સૂતક વયું જાય તો લેવા જાય નહીં પૂજા કોઈ. બે બે મહિના ને ત્રણ ત્રણ મહિના પૂજા પડી રહે, એટલે હજી તમારે સૂતક આવે તો કે સૂતક તો જતું રહ્યું, પણ અમને મોસમ છે, બધું કામ બહુ છે, સિઝન બહુ છે, અમને ભલે ને રહી તમને શું વજન કરે છે, પછી લઈ જઈશું. આ માણસના સ્વભાવ છે, છટકી જાઉં ગમે તેમ કરીને. એમ નહીં, જેટલી આપણને છૂટ આપી હોય એટલી છૂટનો જ ઉપયોગ કરાય, એથી વધારે નહીં. એક બેન કંઈક વાંકમાં આવ્યા એટલે રામાનંદ સ્વામીએ બીજા બેનને એમ કહ્યું કે તમે આને 5 સોટી મારો. એટલે બેન જરા એવા હશે હાથમાં હોટી લઈને રામાનંદ સ્વામીની આજ્ઞાથી પેલા બેને પાપ કર્યું હતું એને 5ને બદલે 1 વધારે ઠપકારી, 6 હોટી મારી. એટલે રામાનંદ સ્વામી કે 5 સોટી તો મારી આજ્ઞાથી તમે મારી, એટલે 5 હોટી એને મારી એનો પાપ હું ભોગવીશ ને 1 તમે વધારે મારી એનું પાપ તમારે ભોગવવાનું. એટલે 1 હોટી વધારે મારી એ પાપ એને એટલું બધું લાગ્યું, એમ કહેવાય છે કે બાઈ નરકમાં પડી. બોલો, 5 મારવાનું કીધું, 6 ઠપકારી. આપણા સ્વભાવ આવા છે, આ જગ્યાએ ખોટું બોલવાનું કીધું લાગત ઠપકારી, પછી કીધું છે કીધું, આય દ્રોહ જ કહેવાય એમ, આય દ્રોહ જ કહેવાય એમ, એ બધું એમ જ કહેવાય ને એમ. એટલે આવો જીવનો સ્વભાવ છે, એનું મટે જ નહીં, સમજાય એમ. આ જીવ આવા આડોડ મૂવા છે કે આ ખોટું ન કહેવાય એમ, આ થોડું ખોટું કહેવાય આવી રીતે. એમ નહીં, ખરેખર સત્યનો આશ્રય કરે તો માણસ જરૂર સુખી થાય. અસ્તેયમ પરદ્રવ્યસ્ય પરોક્ષમ ચોર્યેણ પ્રત્યક્ષમ હઠાદવા અનાદાનાદ. ચોરી ન કરવી ક્યારેય. હવે ચોરી આમાં 2-3 પ્રકારની લખી છે, પરદ્રવ્યસ્ય પરોક્ષમ ચોર્યેણ પ્રત્યક્ષમ હઠાદવા અનાદાનમ. એમ કહેવાય છે કે કોઈની વસ્તુ એની ગેરહાજરીમાં તમે લઈ લ્યો એ ચોરી કહેવાય. હા, પણ એમ કહેવાય છે કે એની હાજરીમાં એને પૂછ્યા વગર લ્યો ને તોય ચોરી કહેવાય. હેલો, ચોરી પરોક્ષ અને પ્રત્યક્ષ બે છે. પ્રત્યક્ષ ચોરી એની હાજરીમાં જ એને પૂછ્યા વગર લ્યો એટલે ચોરી. હવે આ વાત થોડીક સમજી લેજો, બહુ સમજવા જેવી ઝીણવટવાળી વાત છે. હા, આપણે કોઈકને ઘરે ગયા હોઈએ, ત્યાં કંઈક વસ્તુ પડી હોય આપણા ઉપયોગની હોય ને, આપણને એને ભાઈને જોતા હોય ને એને નજર સામે જ આપણે એ વસ્તુ લઈને હાલતા થાય અને પાછા એને કહેતા જાય કે મારે કામની છે એટલે લીધી છે, ઓકે, એ ચોરી જ કહેવાય. ખ્યાલ આવ્યો? ગાંધીજીએ તો એમ કીધું કે 2-4 મિત્રો ઊભા હોય અને પોતાને કાંઈક લખવું હોય ને સામાના ખીચામાં પેન હોય એટલે લખવા માટે પોતે એને પૂછ્યા વગર એના ખીચામાં પેન ખેંચી લે અને લખીને પછી પેન પાછી આપી દે, છતાંય પણ એ ચોરી કહેવાય. એને પૂછ્યા વગર એના ખીચામાંથી પેન લીધી એ પ્રત્યક્ષ ચોરી છે. તો તમે વિચાર કરો, ઘણા માણસ આ વાતને સમજતા નથી. અને જો આ વાતને સમજતા હોય તો 3 કિલો ચોકલેટ હિંડોળામાંથી ઓછી થઈ જાય. આ તો તાજેતરનો દાખલો છે, 3 કિલો ને 200 ગ્રામ. મેં કીધું જોખો જોઈ, ઠીક છે, આપણે કાંઈ બીજું કહેતા નથી, પણ ખબર પડી એમ આ લોકોને આમાં પ્રેમ વધારે છે. મારે એમ કે મૂર્તિમાં હેત હશે, હિંડોળામાં રસ હશે, પણ રસ તો આમાં નીકળ્યો. ખબર નહીં માણસને ક્યાં ક્યાં રસ પ્રગટ્યો હોય, આપણને તો અમુક વખતે ખબર પડે. વ્યવહાર એને સાચું, વિદુર નીતિમાં એમ લખ્યું છે કે માણસને ઓળખવો હોય ને તો એની અરે વ્યવહાર કરવો. બે દી ત્રણ દી એની અરે કઈ કામ પ્રસંગ પાડો, લેતી દેતી નો કે કઈક એને હોંપો એટલે તમને ખબર પડી જાય કઈ ટાઈપ નો છે, ખબર પડે. આને ચોરી ન કહેવાય, બીજું કહેવાય શું? કહો. માણસ ભજન તો કરે છે એની ના નથી, પણ રોજે રોજના ભજન ઉપર ભૂંહળીઓ વાળે, રોજે રોજના ભજન ઉપર જેટલી માળા કરે ને એથી ત્રણ ગણા ચાળા કરે રોજ. ભાઈ માળાનું ફળ શું રહે કહો? હે, દાન કરે એથી વધારે પાછો લઈ જાય. હવે એ દાન નું ફળ શું મળે કહો?
જે વાત જે રીતે થતી હોય તે રીતે પ્રામાણિક રીતે જો રહેવામાં આવે તો તમારી માન થાય છે, એટલે માન થાય ને મૂર્ખાય ગરીબ મૂર્ખાય. એટલે ચોરી, હવે એમ કે છે કે કોઈને ત્યાં અનાદાન આપણને એને વસ્તુ દાનમાં આપી ન હોય, પણ આપણે એને ત્યાં ગયા અને આપણને વસ્તુ ગમી, એટલે આપણે એને પાંચ માણાની વચ્ચે શરમાવી કે આમ બીજા મારે કામ નહીં, આપણને તમારે શું કરો, આપો લાવો લાવો, એટલે તેનો માણસ બજાવો શરમાય. એટલે પછી થોડી હા પાડે ન પાડે તો આપણે એ વસ્તુ હાથમાં લઈ લીધી હોય જે પ્રમાણે આને પણ થોડી કહેવાય અને વધારામાં કહ્યું ધાડ પાડી કહેવાય. સરળ લોકો ધાડો આપણે પાડતા એને નજર આપેલી વસ્તુ લેવી પડે જયારે મને કહેતા રહે. એટલે આ બધા ડબેરના કૃત્યો કહેવાય અને પાછા ખાનદાની બતાવે અમારા તમારો ઉગર દેવો હોય, તમે તમારું લઈને હેલા જઈ તો તમારાથી બોલાય નહીં, તમે મારી પર ઓળખાવો, તમે અંદર ઓળખાવે તો વાંધો નહીં પણ તમારાથી બોલાય નહીં. જ્યાં સુધી માણસ વ્યવહાર નહીં સમજે ત્યાં સુધી એનાથી ભગવત ભક્તિ નહીં થાય. નજીવી બાબતમાં એને સારા સારા માણસોનો પણ અભાવ હોય, સારા સારા માણસોના માટે વ્યવહાર કરતા શીખવું. કોઈને આપણે એમ કીધું હોય કે તમે મને 500 રૂપિયા ઉછી નાખો અને પછી હું તમને 5 દિવસ પછી આપી દઈશ, તો એને 5મે દિવસે પૈસા પહોંચાડી જ દેવા જોઈએ. 6ઠો દિવસ તમે કર્યો એટલે તમે વ્યવહાર થઈ ગયા, પછી તમારી વ્યવહારના માર્ગમાં કોઈ વેલ્યુ નહીં, ન વેલ્યુ. એ તો સામે એવો હોય એટલે હાલે. એકવાર તો હું હેરાન થઈ ગયો, એક ગામમાં મેં મૂર્તિઓ તકતા કરાવ્યા એની કોઈ પૈસા નહીં. મારી આગળ એવો પેન્ટર માગે મને કે તમે પૈસા આપી દે, મેં કીધું યજમાનો કોઈ દેતા નથી, તમે સોનું હું મને કે એમ હવે લાવો, તમે કહેતા હતા ને મહિના પછી આપી દે, મેં બધાએ કીધું તું મહિના પછી આપી દે, મેં તમને કીધું મને કે એમ હવે તમે પૈસા લાવો એટલે મેં આવી ભી કરી પૈસા બધા આપી દો ને અમારે જવાબ દેવો પડે. બે ત્રણ જણા ભેગા થઈને કે અપાય છે મમ્મી અપાય છે, એમાં ઉતાવળ સા નહીં કરો?
મારી પાસે
આપણી પાસે ક્યાં કઈ, આપણે તો આમ છીએ તેમ છીએ ફલામ છીએ. એટલે આવી રીતે માણસ બધા અહીંયા ખોટું મળે છે, અને થાય એટલી ચોરી કરે, ન થાય પછી બંધ રહી જાય, બને ત્યાં સુધી થાય એટલી ચોરી કરે. માણસ ચોરી ન કરે પછી કામ લોભ ક્રોધ દયા, કામ લોભ અને ક્રોધ ને જીતવું, ધૈર્ય નો જય કરો. આ સર્વસાધારણ ધર્મ છે. સત્ર કામ જય ગ્રસ્તા નામ ગ્રહસ્થો ને કામ કઈ રીતે જીતવો એની અહીંયા, અને ત્યાગીઓ ને કામ કઈ રીતે જીતવો થોડીક વિશેષતા બતાવે છે. ગ્રહસ્થ ને જે જે દિવસો નિષિદ્ધ કરવામાં આવ્યા છે સ્ત્રી સહવાસ ના, એટલા દિવસોમાં એને સ્ત્રી સહવાસ ન કરવો તો એને કામ જીતો ગણાય. કયા કયા દિવસો ગ્રહસ્થ ને માટે સ્ત્રી સંઘ માટે વર્જ્ય કર્યા છે? તો કે છે કે ઋતુ કાળમાં સ્ત્રી નો સંઘ ન થાય. હવે કે છે કે ઋતુ કાળે સ્ત્રી નો સંઘ કરવો, એમાં પ્રથમ ના ચાર દિવસો એને વર્જ્ય ગણ્યા. રજસ્વલા સ્ત્રી થાય તો પહેલા ચાર દિવસ ગ્રહસ્થો એ સ્ત્રી સહવાસ નહીં કરવો જોઈએ, અને ત્યાર પછી વચમાં આવતા વ્રત ઉપાસના દિવસો એકાદશી દશમ અને બારક હરિજયંતિ અમાસ, યા તો પુણ્ય, આ તો ઘરને આંગણે કોઈ મોટા પુરુષ મહેમાન તરીકે આવ્યા હોય તો, અથવા ઘરે કાંઈ આદિનારાયણ વગેરે કથા પ્રસંગ હોય તો, અથવા તો આપણે આંગણે કાંઈક ઉત્સવ હોય, કાંઈક એવું આયોજન હોય તો ગ્રહસ્થો એ પણ બ્રહ્મચર્ય પાલન કરવું જોઈએ. એટલે આવી રીતે જો ગ્રહસ્થ સ્ત્રી ત્યાગ રાખે તો એને કામ જીતો ગણાય, એને સર્વ પ્રકારે સ્ત્રીનો ત્યાગ થાય બી નથી. પરંતુ આવી રીતે ઋતુ કાળે સોળ દિવસ ઋતુ કાળ કહેવાય, સ્ત્રી રજસ્વલા થાય પછી સોળ દિવસ સુધી ઋતુ કાળ કહેવાય, એમાં આગલા દિવસ ચાર ત્યાગ કરે, બાકી અગિયાર દિવસ અને એમાં વચ્ચે આવતા જે મેં કીધા તે બધા વ્રત દિવસો એ બધા ત્યાગ કરતા છ કે સાત દિવસ માટે ગ્રસ્ત સ્ત્રી સહવાસ કરી શકે એવું એના ધર્મમાં લખ્યું છે. અને એ સિવાય વધારે સ્ત્રી સહવાસ કરે તો એ માણસ કામી ગણાય છે, એને કામ જીતો નથી અર્થાત. હવે કે છે તદ વિરક્તા નામ બ્રહ્મચારી પ્રમુખા નામ, તો કે જે બ્રહ્મચારીઓ છે ત્યાગી પુરુષો છે એમને કઈ રીતે કામનો ત્યાગ કરવો? તો કે છે કષ્ટદા સ્ત્રી પ્રસંગ ત્યાગ લક્ષણ, એમને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ કરવો. સ્ત્રી સાથે બોલવું નહીં, એની સાથે વાત કરવી નહીં, એને સમાચાર કુશળતાના પૂછવા નહીં, તમને થાવ આવ્યો તો ઉતરી ગયો વગેરે વગેરે એને કાંઈ પૂછવું નહીં, હા એમને પહેરેલા કપડાં વગેરે નડવું નહીં, રસ્તે ચાલતા એનાથી દૂર થાય વગેરે વગેરે, આઠ પ્રકારે સ્ત્રીઓનો ત્યાગી પુરુષ હોય ત્યારે. લોભ જય સત્પાત્રે દૈત્ય હોય બીજી, લોભનો ગ્રસ્ત પુરુષ હોય ત્યાગ કરવું. લોભ કોને કહેવાય? તો કે સત્પાત્ર માં દ્રવ્ય વય બીક, સાચું પાત્ર મળે છતાંય વાપરવાની બીક લાગે, દ્રવ્ય વ્યય બીક, દ્રવ્ય વપરાય જવાની બીક, આને કહેવાય લો તમારા પૈસા વધતા સમજાય. તો કેવો ત્યાગ કરવો? અને જયારે સાચી જગ્યા મળે, સાચું પાત્ર મળે, ત્યારે ગ્રસ્ત લોકોએ થાય એટલું પોતાનું દ્રવ્ય વાપરવું અને એમાં સેવા કરવી. કારણ કે કલયુગમાં દાન આપવાથી ગ્રહસ્થોનું શ્રેય થાય છે. ક્રોધ જય અને ક્રોધ ન કરવો, ક્રોધ એટલે ઈચ્છા નથી, ઘાતોત્સાહ ક્રોધ બાળકાથી જે છે આપણી ઈચ્છાનો ઘાત થઈ જાય એટલે તાળકને કરીએ, કાં તો આક્રોશ કરીએ, કાં તો ગમે તેવી ગાળો કરવા માંગીએ, એ બધું ક્રોધમાંથી થાય છે. માટે ક્રોધનો ત્યાગ કરો. હા સર્વસામાન્ય ધર્મ છે, દરેક ને પાડો, કોઈ બી હોય દરેક એ લોભ ન રખાય, ક્રોધ ન કરાય, કામ ને જીતવો જોઈએ. મધ્ય ત્રણ પ્રકારનો મધ્ય, અગિયાર પ્રકારની સુરા માં વગેરે બધું ત્યાગવું, પરસ્તીનો સંગ, પરિણીત રંગના પોતાના જેની સાથે લગ્ન થયા છે એ સિવાયની તમામ સ્ત્રીઓનો ત્યાગ રાખવો, આનું નામ પરસ્ત્રી ત્યાગ કરવા. મન કર્મ વચને ત્યાગ રાખવા, મનથી પણ પરસ્ત્રીનો ક્યારે સંગ ન કરવો, મનથી શરીરથી તો ના થાય, વ્યસનાનામ ત્યાગ, વ્યસનનો ત્યાગ કરવો, કેતા જુગાર દારૂ વગેરે વગેરે અનેક પ્રકારના વ્યસનો છે, એનો ભગવાન બધો ત્યાગ કરે. સત્સંગે જીવનમાં એક જગ્યાએ લીધું છે કે બજારે બેસવું એ પણ વ્યસન. તમને નવા લાગશે, બાર ખોટલે બેસવું એ વ્યસન છે. કન્યા છે તો મોટા ભાગના માણસોને ત્યાં બેઠેલા જોશે, ત્યાં બેસે પછી સુખ થાય. અને શહેરોમાં તો ઘરો જેવા લાંબા લાંબા હોય, તે દરેક ઘરને આગળ ઓટલો કર્યો હોય, તે પગથિયા ઉપર ભાઈઓ અને ભાઈઓ બેઠા હોય, આમ સરસ તે આવી બધું જોયા કરે અને ત્યાં બેઠા હોય. એમાં સ્ત્રીઓને માટે તો ઘરના બહાર જે ઓટલો હોય શેરી ઉપર બેસવાનો અતિશય નિશ્ચિત છે. એમાં બે સંધ્યામાં તો બિલકુલ નિશ્ચિત છે. જે ઘરની સ્ત્રીઓ બે સંધ્યામાં એટલે સાંજે અને સવારે પોતાના ઘરના બહાર ઉમરામાં ઉમરા બહાર ઓટલામાં બેસે, એનું જીવન જરૂર દુઃખી થાય, એના જીવનમાં વિઘ્ન આવે. માટે એમણે તો વધારે ઓટલા ઉપર કદાચ બેસવું જોઈએ નહીં. એટલે આવા બધા જે વ્યસનો છે એનો દરેકે ત્યાગ કરવો જોઈએ. વળી ભગવાન કહે છે, જાતિ સંકલ્પતા હેતો પાપ કર્મ. જે કરવાથી સંકલ્પનું થાય, સંકલ્પતા પેદા થાય, એવું કર્મ કદાચ કોઈએ નહીં કરવું જોઈએ. અને સત્સેવા હંમેશાને માટે દરેક વ્યક્તિ સાધુની સેવા કરવી અને ભગવાનની ભક્તિ કરવી. કોઈ બી માટે કોઈ પણ આશ્રમમાં કોઈ પણ વર્ગમાં કોઈ પણ શરીરમાં એમણે સંતોની સેવા આ યોગ્ય કરવી અને હંમેશાને માટે ભગવાનની ભક્તિ કરવી આ સાધારણ ધર્મ. આવી રીતે માણસ સાધારણ ધર્મનું જો પાલન કરે તો ખરેખર એ સિદ્ધિ થાય. ભગવાન કહે છે કે માં, હવે હું તમને વિશેષ ધર્મ સમજાવું છું.
શમો દમસ્તપો જ્ઞાનમ દયા શ્રદ્ધા ક્ષમાદય સ્વાભાવિકા હિ વિપ્રશ્ય ધર્મ એતે પ્રકીર્તિતા. શમ દમ તપ જ્ઞાન દયા શ્રદ્ધા ક્ષમા વગેરે એ બ્રાહ્મણોના સ્વાભાવિક ધર્મ છે, એના સ્વાભાવિક ગુણો છે. એટલે બ્રાહ્મણોએ હંમેશાને માટે શમવાળા થવું, એટલે શાસ્ત્રમાં જેનો નિષેધ કર્યો છે એવા વિષયો તરફથી પોતાના અંતકરણને પાછું વાળવું. અંતકરણને પાછું વાળવું શાસ્ત્ર નિષિદ્ધ વિષયોથી એને શમ કહેવામાં આવે છે. દમ કોને કહેવામાં આવે તો કે શાસ્ત્ર નિષિદ્ધ વિષયો થકી ઇન્દ્રિયોને પાછા વાળવા એને દમ કહેવામાં આવે છે. ટૂંકમાં શમ એટલે ઇન્દ્રિયોનું નિયમન, આંતરિક ઇન્દ્રિયોનું. દમ એટલે બાહ્ય ઇન્દ્રિયોનું નિયમન. તપ કરવું એટલે શાસ્ત્ર વિહિત ભોગ સંકોચ લક્ષણમ તપ. તપ એટલે શું? તો કે શાસ્ત્રમાં કહેલા ભોગવવા છૂટ આપેલા જે વિષયો છે એમાં છીએ પણ સંકોચ કરવો. શાસ્ત્રમાં કહ્યું હોય કે તમારે આટલા વિષય ભોગવવા અને એમાં છીએ પાછો કાપ મૂકવો, એમાં છીએ ઓછું કરવું, એને તપ કહેવામાં આવે. માણસ રોજે ત્રણ રોટલી ખાતો હોય એમાંથી પછી અડધી રોટલી ઓછી ખાય ને અડધી જ ખાય તો એને એટલું તપ કર્યું કહેવાય. એક કોળીઓ ઓછું ખાય ને તો એટલું તપ છે. રોજે બોલે પોતે છ કલાક સૂતો હોય એમાંથી એક કલાક ઊંઘ કાપીને પાંચ કલાક ઊંઘે, એક કલાક ઊંઘ ઓછી કરે એ પણ તપ છે. આવી રીતે શાસ્ત્ર વિહિત ભોગનો સંકોચ કરવો એને તપ કહેવામાં આવે છે. વળી જ્ઞાન, સશાસ્ત્રમાંથી આત્મા પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જાણવું, સ્વરૂપને એને જ્ઞાન કહેવાય. બ્રાહ્મણોએ આ હંમેશાને માટે અભ્યાસ રાખવો જોઈએ. દયા, પર દુઃખ અસહિષ્ણુત્વ, બીજાના દુઃખને સહન ન કરી શકવું એ દયા કહેવાય છે. બ્રાહ્મણોમાં હંમેશાને માટે દયા હોવી જોઈએ. વળી શ્રદ્ધા, ધર્મ પાળવામાં વિશ્વાસપૂર્વિકા ત્વરા, ધર્મ પાળવામાં એમને વિશ્વાસપૂર્વક ઉતાવળ હોવી જોઈએ. વળી ક્ષમા, કેતા એમણે બીજા માણસો કંઈક દુઃખ આપે તો એ સહન કરવું જોઈએ. આટલા બ્રાહ્મણોના સ્વાભાવિક ગુણો કહેવામાં આવ્યા છે. આ બ્રાહ્મણોના ધર્મ છે, ખાસ કરીને બ્રાહ્મણોએ રાખવા. પછી શૌર્યમ ધૈર્યમ બલૌદાર્યમ સાધુ ગો વિપ્ર રક્ષણમ ક્ષત્રિયસ્ય સહજા ધર્મ પ્રોક્તા વાર્તા વિશેષ તથા. હવે ક્ષત્રિયોના ધર્મ કહે છે કે એમને સુરવીરપણું રાખવું, ધીરજ રાખવી, બળ રાખવું, ઉદારતા રાખવી, સાધુની બ્રાહ્મણની ગાયોની હંમેશાના માટે એમને રક્ષા કરવી, આ એમના સહજ ધર્મો છે. સુરવીરતા એમને રાખવી જોઈએ, એમને જરાય કાયરતા ન પોસાય, સુરવીરતા હોવી જોઈએ, સાથોસાથ ધીરજ પણ હોવી જોઈએ. સુરવીરતાની સાથે જો ધીરજ ન હોય ને તો ઊંધું બફાઈ જાય. ધીરજ હોય ને તો વિચારીને કાર્ય થાય. સુરવીર હોય અને ધીરજ હોય નહીં તો ન મારવાના હોય એને મરાઈ જાય. હે, ન્યાય આપવો ઘટે એને અન્યાય અપાઈ જાય. રક્ષા કરવાની હોય એનું ભક્ષણ થઈ જાય. માટે સુરવીરતાની સાથોસાથ ધીરજતા રાખવી જોઈએ. એમને બળ રાખવું, બળ, એને શરીર કૃશ નહીં કરી નાખવું, બળવાન થવું, અને એને ઉદારતા રાખવી. હા, જરાય ચીકણા વેડા નહીં રાખવા, ઉદાર રહેવું, અને હંમેશાને માટે સાચા સંતોનો પક્ષ રાખવો, ગાયોની રક્ષા કરવી અને બ્રાહ્મણોની પણ એમને રક્ષા કરવી, આ ક્ષત્રિયોના ધર્મ છે. વૈશ્યના ધર્મ કહે છે કે વૈશ્ય એ વાર્તા, વેપાર કરવો, વણજ, વ્યાજવટો વગેરે એમણે કરવું, એટલે ખેતી કરવી, વેપાર કરવો, ગાય પાળવી વગેરે વગેરે, જે કાંઈ કરવું ઘટતું હોય એ વૈશ્યએ કરવું, એમના આ સહજ ધર્મો છે. શુશ્રુષણમ દ્વિજાતિનામ ધર્મ શુદ્રશ્ય ચાનકે હે મા, અને શુદ્ર લોકોના ધર્મ ત્રૈવર્ણિકની સેવા કરવી. હિંસા સ્તૈન્યાદિ રહિતો ધર્મો અન્યશામ કુલોચિત, અને અન્ય કુલમાં જે ઉત્પન્ન થયા હોય એમના બધાયના હિંસા ન કરવી, ચોરી ન કરવી વગેરે એમના ધર્મ પોતપોતાના કુળને ઉચિત એમણે પાળવા. યાજનાદિશ્ચ વિપ્રસ્ય ક્ષત્રિયસ્ય આયુધ ધારણમ વ્યાપારસ્ય વિષંત્યસ્ય સેવોક્તા જીવિકા ક્રમાત. હવે આ લોકોની જીવિકાની પણ વ્યવસ્થા શાસ્ત્રમાં ઋષિમુનિઓએ આ રીતે લખી છે કે બ્રાહ્મણોએ યજન યાજન કરાવવું, ક્ષત્રિયોએ આયુધ ધારણ કરવું, અને વૈશ્યોએ વેપાર કરવો, અને શુદ્રોએ સેવા કરવી. આ રીતે પોતાનો જીવન વ્યવહાર ચલાવવો. આપન્યોર વૈશ્યવૃત્તિ વિપ્ર ક્ષત્રિયોર મતા વિશ્વશુદ્રશ્ય તસ્યાપી કારવાદેશ તેવ સ્થાન્યદા. અને એમ કહે છે કદાચ આપતકાળ આવે તો બ્રાહ્મણોએ ક્ષત્રિયની વૃત્તિ સ્વીકારવી, ક્ષત્રિયો વૈશ્યની સ્વીકારવી, અને વૈશ્યોએ શુદ્રની સ્વીકારવી, અને શુદ્રોએ પણ છાદડી બનાવીને આ સુંડલા અને ટોપલા બનાવવાની એવી સેવા પોતે પોતાના જીવનના નિર્વાહ માટે કરવી, અને આપતકાળ ઉતરે એટલે તરત જ પાછા પોતે જે ધંધો કરતા હોય એ એમને સ્વીકારી લેવો. તૈવર્ણી કોઈ સંસ્કારી સંપ્રાપ્ત સ્યાદ્વિજાતિતા. બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણે સંસ્કાર કરવાથી એટલે કે ઉપવીત લેવાથી, જનોય પહેરવાથી દ્વિજ કહેવાય છે. દ્વાદ્યામ જાય તે તું દ્વિજ. એક વાર માતા થકી જન્મ થાય ને એક વાર ગુરુ થકી જન્મ થાય. માતા થકી અને જનોય લેવાથી બે વાર જેનો જન્મ થાય એને દ્વિજ કહેવાય છે. જનોયનો અધિકાર જેમને છે એ બધા દ્વિજો કહેવાય છે. બ્રહ્મચર્ય આશ્રમે તિષ્ઠન વિદ્યાએ સ ગુરુમ શ્રેય. પ્રથમ જનોય ધારણ કર્યા પછી એ બ્રહ્મચર્યનું પાલન કરતો થકો વિદ્યા અભ્યાસ કરે. પવિત્ર ગુરુના સાનિધ્ય રહી ગુરુકુલમાં દાખલ થઈ વિદ્યા ક્ષેત્રમાં પ્રવેશ કરી અને એમણે પ્રથમ વિદ્યા ભણવાની હોય છે. પહેલી ઉંમરમાં વિદ્યા ભણી લેવી અને પછી ગ્રસ્થાશ્રમમાં જોડાવું. માણસ પહેલી ઉંમરમાં વિદ્યા ન ભણે ને પછી છેલ્લી ઉંમરમાં ભણવા જાય તો કશું યાદ ન રહે, મગજ દોડાઈ જાય. હવે બ્રહ્મચારીઓના ધર્મ કહે છે કે કોપીન આચ્છાદનાદિની વાસાંસી અવશ્ય કાની સહ કાર્પાસ્યા જીનોરણાદિ રક્ષે દંડ કમલલુ. એમણે કોપીન રાખવી, આચ્છાદન વસ્ત્ર રાખવા જેટલા ઉપયોગી હોય એટલા, અને એ પણ કપાસના બનેલા અને ઊનના એમણે કપડાં રાખવા, અને દંડ કમંડલું રાખવું, ફેરવા માટેની માળા રાખવી, જનોય ધારણ કરવી, માથે જટા રાખવી, દાભડો રાખવો, અંજનાંગ્ય ગંધસ્ત્રક ભૂષણાદિ વિવર્જે, અને શરીર મર્દન માટે તેલ ફૂલેલ વગેરે વસ્તુનો એમણે ત્યાગ કરવો. બ્રહ્મચારીઓએ શરીરે તેલ ચંદન અત્તર વગેરે ચોપડવું નહીં. હા, એવા બધા સુગંધિમાન પદાર્થો ચોળીને બ્રહ્મચારીએ સ્નાન કરવું નહીં, કેમ જે એમના બ્રહ્મચર્ય માટે એ વિઘ્નરૂપ ગણાય છે. બીજી વાત એક સરસ કરે છે ભગવાન, કહે છે કે માં मुक्तिर द्वार महत्संग स्तैन संगस्तु संस्रुते है द्वार मस्ती निश्चित्य कुरिया आद्यम परम चजत। आ दुनिया में मुक्ति नु द्वार साधु पुरुष नो संग छे, मोटा मानसो नो सत्पुरुषो नो संग ए मोक्ष नो दरवाजो छे। अने स्त्रैण संगस्तु संस्रुते है, अने स्त्रैण पुरुष नो संग ए संस्रुति नो दरवाजो छे। तमारे जन्म मरण में जो जावुं होय अने जन्म मानुन मरवानुं शरण शुरू राखवुं होय तो तमारे स्त्रैण पुरुष नो संग करवो। हाँ, अने जन्म मरण थी रहित थवुं होय, कोई ना उदर में गर्भ में हवे न आवुं होय, अने सीधू परमात्मा सानिध्य परम पद की प्राप्ति में निर्वाण पद मेळवी लेवुं होय तो तमारे महापुरुष नो संग करवो, तमने हारू लागे। दारमस्ती निश्चित। आमां तो कह्युं के आद्यम पहेलो जे मुक्तिनो दरवाजो महत्पुरुषनो संग ते करवो, अने स्त्रैण पुरुषनो संग जराय न करवो। હવે પ્રશ્ન એ ઉભો થયો કે સ્ત્રૈણ પુરુષ કહેવાય કોને? ઘણા માણસોને ખબર નથી હોતી સ્ત્રૈણ પુરુષનો સંગ ન કરવો એટલે વિચાર કરવા માંડે, સ્ત્રૈણ પુરુષ એટલે હું, મહત્પુરુષનો સંગ કરો એટલે સમજ્યા સાધુ પુરુષનો સંગ કરાય, સંતોનો સંગ કરવો એ મોક્ષનો દ્વાર છે। આમાં લખ્યું છે સ્ત્રૈણ પુરુષનો અર્થ સ્ત્રૈણા નામ એટલે સ્ત્રી લંપટા નામ પુરુષા નામ, સ્ત્રીને વિશે જે લંપટ હોય, સ્ત્રી લંપટ માણસો એને કહેવાય બાયલા માણસો, એની પાસે બેસો ને એટલે એ સ્ત્રીની જ વાત કાઢીને બેહે, ગમે ત્યાંથી વાત ફેરવીને વાત ન્યા લાવીને ઊભી રાખે, એ બધા સ્ત્રૈણ પુરુષો કહેવાય। સ્ત્રીની વાત જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એને ઓડકાર ન આવે, એ વાત કરે પછી એને ઓડકાર આવે, નિરાશ થાય, ગમે ત્યાંથી ગમે તે વાત ચાલતી હોય તે વાત ફેરવી નહીં આડી અવળી કરી નહીં વાત મૂળ ત્યાં લાવીને મૂકે, આ બધા સ્ત્રી લંપટ માણસો કહેવાય। માટે એવા માણસોથી હંમેશાને માટે દૂર રહેવું, હા એનાથી આઘું જ રહેવાય ને, ભૂકા કાઢ ના કહી। બ્રહ્મચારીઓ તો ખાસ સ્ત્રી લંપટોથી દૂર રહેવું, અને જે સાધુ બ્રહ્મચારી ત્યાગી પુરુષો હોય એમની આગળ કદાપી પણ ગ્રહસ્થ લોકોએ સ્ત્રીઓની વાતો વારંવાર કરવી નહીં। ઘણા માણસોને આનો વિવેક હોતો નથી, ઘણાય બિચારા કોઈ દિવસ કથામાં બેઠા ન હોય, આવી કથા થતી હોય સત્સંગ થતો હોય પણ એ નોકરીમાં નવરા ન થાય, ધંધે વિયાગ્ય હોય, ઓફિસે વિયાગ્ય હોય, કથા સાંભળવાનો ટાઈમ ન હોય, બૈરા છોકરાની સેવામાંથી ઊંચા ન આવે કોઈ દિવસ, હવે એને શું ખબર પડે કઈ રીતે વાત કરાય સંતોને, શું વાત કરાય શું ન કરાય। એટલે ત્યાગી સમાજની આગળ આવીને પણ ગ્રહસ્થો પોતાના બૈરાની પોતાની માતાની બધી વાતો કર્યા કરે, મારી બાનું નામ ફલાણું, મારી બાનો સ્વભાવ તો બહુ સારો, મારી બા ચાર વાગે ઉઠી જાય, મારા પપ્પા વૈયા ગયા પછી મારી બા તને કહું તપ જ કરે છે, તને કોણ પૂછે છે, સણવાનો માળા ઘર, હા બા કાલે દર્શને આવ્યા હતા તને એમ ક્યાં પૂછ્યું આવ્યા હતા કે નતા આવ્યા, બા રોજ દર્શને આવે છે કાંથી એમ કે, બા તો કાયમ આવે જ છે હું નથી આવતો। એટલે આ બધી મૂર્ખાઈ કહેવાય, સમજી રાખો વિવેક, કદાપી ત્યાગી સમાજ આગળ બને ત્યાં સુધી ન છૂટકે કદાચ કઈક વાત કરવી પડે બૈરા બાબતની તો કરવી, બાકી કદાપી ન કરવી, જરૂર જ નથી। હા સંતોને પણ એ જાણવા જોવાની કોઈ જરૂર જ નથી, એના જીવનમાં કશું જ કામનું નથી, એ જેટલી એવી જિજ્ઞાસા સેવશે એટલી એને હૃદયમાં નડવાની છે, હા એમણે જોવું એ નહીં કોણ આવ્યું ને કેટલા આવ્યા ને કેટલા ગયા એ હું માથાકૂટ। અને આવા જે માણસો છે કે નરા સમાચાર બૈરાના સ્ત્રીના બધાએ પોગાડ્યા કરે એ બધા સ્ત્રી લંપટ માણસો કહેવાય, સ્ત્રી લંપટ માણસોનો સંગ કદાપી બ્રહ્મચારી માણસોએ કરવો નહીં, અને જો એવા સ્ત્રી લંપટ પુરુષોનો સંગ આ ત્યાગી વર્ગ કરે તો એ સ્ત્રી લંપટ માણસ એને જરૂર સ્ત્રીની પ્રાપ્તિ કરાવીને ઊભો રહે, ભેટો કરાવીને ઊભો રહે, ધર્મમાંથી પાડ્યા વગર મૂકે નહીં એને। માટે સ્ત્રી લંપટને પહેલા તો ઓળખવો કે આ સ્ત્રી લંપટ છે અને પછી એનાથી આગું રહેવું। ઘણા માણસ એવા સરહુડા બહુ હોય, ઘડીક થાય ને વાત ત્યાંથી જ લઈને આવે એ સભામાંથી, આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીકડું છે, ત્યાં આપણને એમ થાય કે આને આમાં રસ બહુ જ વધારે પડતો રસ લે છે માણસ, સમજ્યો બદનામ નથી જતા કોક,
આ કથા સાંભળ્યા પછી સાવચેત રહેવું કે જો આ વાતમાં વધારે રસ લીધો તો આપણી આબરૂ ગઈ, સ્ત્રી લંપટમાં ગણતરી થઈ જાય તરત જ. ટકાવારી સાથે માર્કા આપીને થાપી દેવામાં આવશે કે આ આ આ અને આ આટલા સ્ત્રી લંપટ છે, એટલે આનો સંગ ભૂલે ન કરાય એમ, આમાં ના પાડી છે. એટલે સ્ત્રીણામ સ્ત્રી લંપટા નામ પુરુષાણામ સંગસ્તો વર્જ્યમ. સંસ્કૃતે જન્મ મૃત્યુ પ્રવાહ રૂપસ્ય સંસારસ્ય દ્વારમ અસ્તિ. કારણ કે સ્ત્રી લંપટ માણસનો સંગ છે ને, એ જન્મ મરણના પ્રવાહ રૂપ છે. એનો સંગ કરો એટલે જન્મ મરણ કોઈ દી બંધ જ ન થાય. હા, જેમ ફેક્ટરીમાંથી માલ ઉત્પન્ન થાય એમાં સ્ત્રી લંપટ માણસમાંથી જન્મ મરણ નકરા નીકળ્યા જ કરે. આમ નક્કી કરી એવા માણસોનો હંમેશાને માટે સંગ છોડી દેવો. ભાગવતમાં પણ આ વાત કરી છે, મહત સેવામ દ્વારમ આહુર વિમુક્તેર તમોદ્ધારમ યોશિતામ સંગી સંગહ. નરકનું દ્વાર સ્ત્રીના સંગી માણસનો સંગ કરવો તે જ છે એમ ભાગવતમાં પણ કહ્યું છે. આ બ્રહ્મચારીઓના ધર્મ ભગવાન માતાને કહે છે, અષ્ટધા વર્જનમ સ્ત્રીણામ તત્સ્પર્શસ્ય તુ સર્વથા. બ્રહ્મચર્ય આશ્રમમાં રહેલા માણસોએ અષ્ટ પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ કરવો, સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો. કુર્યાદ વર્ણી ગુરુ ભાર્યામપી વંદે દૂરતઃ. ગુરુ પત્નીને પણ બ્રહ્મચારી વર્ણી પુરુષ દૂરથી પગે લાગે, એમના ચરણનો સ્પર્શ ન કરે. ગુરુજીના ચરણને અડે પણ ગુરુપત્નીના ચરણનો સ્પર્શ ન કરે. પ્રાણી માત્રમ ચ મિથુની ભૂતમ તુ મતિપૂર્વકમ બ્રહ્મચર્ય વ્રત ધરો નૈવ વિક્ષેત કરહી ચિત. આ સમાજમાં જગતમાં દુનિયામાં વિષયાસક્ત એવા પ્રાણી માત્રને રસ્તા ઉપર જતા શ્વાન છે, પછી ચકલા કબૂતરા વગેરે વગેરે જે કોઈ પ્રાણીઓ વિષયાસક્ત હોય મિથુની ભાવમાં હોય ત્યારે કદાપી બ્રહ્મચર્ય પાળનારા માણસોએ એ જોવું નહીં, અને જોવે તો એના બ્રહ્મચર્યમાં એને નડ્યા વગર રહેતું નથી. અપી ચિત્રમયમ યોષા દેવતા પ્રતિમામ વિના ક્વાપી નૈવ સ્પૃશેદ વર્ણી ગુરુમ સેવેત ભક્તિતઃ. વળી ભગવાન કહે છે કે મામ ચિત્રમયી યોષા, ચિત્રમાં ચિત્રેલી નારીને પણ બ્રહ્મચારીએ જોવી નહીં, હા એને નિરખવી નહીં, નિરખીને જોવી નહીં. ક્વાપી નૈવ સ્પૃશેદ, નિરખવી નહીં એટલું નહીં તો એનો સ્પર્શ પણ ન કરવો. કેમ જે એનું દર્શન છે, ચિત્રમાં ચિત્રેલી સ્ત્રીનો સ્પર્શ છે, એ બધું જ બ્રહ્મચર્યમાં વિક્ષેપ કરનારું છે. અને ગુરુજીની સેવા ભક્તિભાવથી કરવી, ગુરુમ સેવેત ભક્તિતઃ. કુર્યાત કાલત્રય સંધ્યા વંદનમ પ્રતિવાસરમ, ત્રણ કાળ એમણે સંધ્યા વંદન કરવું રોજે રોજ. જપમ ચ નિજ શક્ત્યા મૌનમ પ્રાતઃ પ્રદોષયઃ, પોતાની શક્તિ પ્રમાણે હંમેશા એને જપ કરવો અને સવારે અને સાંજે મૌન રાખવું, મૌન પાળીને જપ કરવું. હોમમ પ્રાતસ્ત તથા સાયમ કુર્યાત દીક્ષાટનમ ચ સહ. પ્રાત અને સાયમ હોમ કરવો, ભિક્ષા માગવા જવું અને વેદાભ્યાસ પરાયણ રહેવું. આવી રીતે ગુરુકુળમાં વસી ગુરુની સેવા કરી અને એમણે સાંગ વેદનો અભ્યાસ કરવો દેશકાળ અનુસાર, અને વિદ્યા ભણી રહ્યા પછી યથાશક્તિ જે કાંઈ વિદ્યા શીખ્યા છો એ વિદ્યાની સમાપ્તિમાં એમણે સમાવર્તન સંસ્કાર કરવો. અને ત્યાર પછી ગૃહી સ્યાદ વિરક્તસ્તુ દત્વા ચ ગુરુદક્ષિણા. વિદ્યા ભણ્યા પછી સમાવર્તન સંસ્કાર કરવો, ગુરુને દક્ષિણા દેવી અને પછી પોતે ઘેરે આવવું. જો પોતે વૈરાગી હોય તો એમણે વૈરાગી થવું, કેતા સાધુ થઈ જવું, વાનપ્રસ્થ યા તો સંન્યાસી કાં તો નૈષ્ઠિક બ્રહ્મચારી સાધુ થવું વૈરાગ હોય તો. અને જો વૈરાગ ન હોય તો એમણે ગૃહસ્થ આશ્રમમાં જોડાઈ જવું. બ્રહ્મચર્ય આશ્રમ પૂરો થાય પછી ગૃહસ્થ થવું અને કાં તો ત્યાગી થવું. બ્રહ્મચર્યમાં ભણવું, ભણ્યા પછી ત્યાગી કાં તો ગૃહસ્થ થઈ જવું. હવે વૈરાગ હોય તો જ ત્યાગી થવું, અને એમાંય સંન્યાસી થવું કાં વાનપ્રસ્થ થવું અને કાં સંત થવું, ત્રણ માર્ગ છે. પણ કલયુગમાં વાનપ્રસ્થ અને સંન્યાસનો નિષેધ સ્કંદ પુરાણમાં કરવામાં આવ્યો છે, કારણ કે એમના ધર્મો અતિ કઠિન હોવાથી કલયુગમાં પડે એવા નથી. કારણ કે અગ્નિને ન અડવું, જંગલમાં રહેવું, વસ્તીમાં ન આવવું વગેરે વગેરે જે બધા ધર્મો છે, હાલ કળીના પ્રભાવને કારણે જંગલો નથી, અત્યારે કઈ ગિરનારમાં ગમે ત્યાં ઝાડીમાં રહેવા જાવ તો સીઆઈડી વાળા પકડે, પાકિસ્તાનના છો કે આફ્રિકાના છો, ઉભા થાવ તો અહીં ઢોંગ કરીને તપમાં બેસી ગયા છો, હકીકત સાધુ છો કે પછી કોણ છો કોણ તમે? એટલે કલયુગમાં નિષેધ કર્યો છે વાનપ્રસ્થ અને સંન્યાસતા આશ્રમનો. તો કલયુગમાં શું કરવું? તો કે ભાગવતી દીક્ષા લેવી અને એમણે સાધુના ધર્મ પાળી અને ભજન કરવું, મહામંત્રનો જપ કરવો, નૈષ્ટિક બ્રહ્મચર્ય પાળવું. ગૃહી બભૂષુ કુલજામ સવર્ણામ વૈસાવરામ. અને જો ગ્રહસ્થ થવાની ઈચ્છા હોય તો હવે ગ્રહસ્થને માટે આમાં ભગવાન ઉપદેશ આપે છે કે ગ્રહસ્થ થવાની ઈચ્છા હોય તો એમણે લગ્ન કરવા, અને એમાંય તે પોતાના કુળની કન્યા અને એમાંય પોતાના વર્ણની કન્યા સાથે લગ્ન કરવા, અને એ કન્યા ઉંમરમાં પોતાનાથી નાની હોવી જોઈએ. વૈસાવરામ. વળી અનિંદ્યામ, જેની જગતમાં નિંદા થયેલી ન હોય, નિંદા રહિત એવી કન્યા સાથે પોતે લગ્ન કરવા, અને ન્યાયથી ધન ઉપાર્જન કરી અને પોતાની પત્નીનું અને કુટુંબી વર્ગનું પોષણ કરવું, અન્યાય કરીને પૈસા મેળવવા નહીં. આવી રીતે ભગવાન માતાને ઉદ્દેશીને ગૃહસ્થ આશ્રમના ધર્મ કહે છે. સ્નાનમ સંધ્યાત્રયમ હોમમ તર્પણમ વિષ્ણુ પૂજનમ. એને હંમેશાને માટે સ્નાન કરવું કાયમ, અને સંધ્યાત્રયમ ત્રણ વખત સંધ્યા કરવી, હોમ કરવો પિતૃ અને તર્પણ કરવું, વિષ્ણુની કાયમ પૂજા કરવી, કાયમને માટે શક્તિ પ્રમાણે સ્વાધ્યાય કરવો એટલે સત્શાસ્ત્રનો અભ્યાસ, વેદા વેદ વગેરેનો, અને વૈશ્વદેવ એમને કાયમ કરવા. પ્રાતઃ કુર્યાદ આપદી તું સંધ્યા મધ્યાહ્નિકી કિમપી. જો આપતકાળ આવે તો બપોરે કરવાની સંધ્યા પણ સવારે ભેગી કરી લેવી સમય અનુસાર. પ્રાતઃ ભવામ ચ મધ્યાહ્ને, અને એવી કદાચ આપત્તિ આવે તો સવારે કરવાની સંધ્યા બપોરની સંધ્યા ભેળી કરવી, બપોરની સંધ્યા ક્યારેક સવારની સંધ્યા ભેળી કરવી, પરંતુ રાત્રિની સંધ્યા કોઈ દી હવારે બપોરે કરવી નહીં, રાત્રિની સંધ્યા તો રાત્રે જ કરવી. સંધ્યા વંદન ગાયત્રી જપ વિષ્ણુ અર્ચનો જીતઃ ચતુર્વેદ્યપી અસો વિપ્ર શુદ્ર એવન સંશય. આ બ્રાહ્મણ ગ્રહસ્થના માટે ધર્મ ઉપદેશ કર્યો, અને અંતમાં ભગવાને એમ કીધું કે માં સંધ્યા વંદન અને ગાયત્રીનો જપ અને વિષ્ણુની પૂજા ન કરતો હોય તે બ્રાહ્મણ ચાર વેદ ભણેલો હોય તોય પણ એને શુદ્ર જ ગણવો એમાં સંશય નથી, કારણ કે એ શુદ્ર સમાજ જ છે. માટે બ્રાહ્મણોએ હંમેશાને માટે સંધ્યા વંદન ને ગાયત્રી જપ અને વિષ્ણુની પૂજા અવશ્ય કરવી જોઈએ. અધૌતમ ન પૃષેદવાસ સ્નાતવા કારપાસ સંભવમ અસ્નાતે ના પવિત્રેણ સ્પુષ્ટમ ધૌતમ ન સ્પૃશેદ. બ્રાહ્મણોએ હંમેશા સોળે પૂજા કરવી અને સોળે રહેવું. આ સોળેનો શ્લોક છે. અધૌતમ ન પૃષેદવાસમ, સોળે ને બોળે વિધિ કદાચ તમને ન આવડતી હોય, ખબર પણ ન હોય. જે કપાસમાંથી બનેલું હોય, કથા રેશમી કે ઊન્યું નહીં, ખૂતરાવ કપડું જેને આપણે કહીએ, એ કપડું જો ધોયા વગેરેનું હોય તો બ્રાહ્મણોએ એને અડવું નહીં, ધોઈને અધર સૂકવી દેવું નહીં, એમનેમ સુકાઈ ગયેલું હોય તો અડાય. અસ્નાતે ના પવિત્રેણ, અને ધોયેલું ને શુદ્ધ કપડું હોય અને પોતે નાયા વગેરેનું અપવિત્ર હોય તો એ કપડાને અડવું નહીં, પોતે સ્નાન કરી પવિત્ર થઈ અને પવિત્ર સૂકવેલું ધોયેલું એવું કોઈ અડ્યું ન હોય એવું સુતરાવ કપડું એને પહેરવું, અને પછી પૂજા વગેરે કરવું, આમ એને પવિત્ર રહેવું. વિવાહ કાલે દાયસ્ય વિભાગ અવસરે અથવા દ્વિજાતિ આદર અધિતા અગ્નિમ સતી વિત્તાદિ સંભવે. હવે એમણે અગ્નિ ઘરમાં સ્થાપન કરવો એના માટે એવું કહે છે કે જો સુખી હોય તો વિવાહ અવસરે જ એણે ઘરમાં અગ્નિ સ્થાપન કરવું, અથવા તો જ્યારે વાયુ ભાગ પડે પોતે નોખા થાય ત્યારે ઘરમાં અગ્નિ સ્થાપન કરવો, જેવી પોતાની અનુકૂળતા. યથાકાલમ પોષ્યવર્ગમ પોષ્યત નતું પીડીએ. પોતે ગ્રસ્ત આશ્રમી થયો, પત્ની લાવ્યો, છોકરા વગેરે થયું તો એમણે યથાકાળ પોતાના પરિવારની એમણે ભાવના રાખવી, પોષણ કરવું, પણ એમ તે પીડવા નહીં. અન્નાંબુ વસ્ત્રે અતિથિમ તોષેત સર્વથા ગૃહી. અને ગ્રસ્ત આશ્રમમાં જે રહ્યા હોય એમણે અન્ન જળ વસ્ત્ર વગેરે વડે કરીને અતિથિઓને કાયમને માટે સેવવા, રાજી કરવા, સંતોષ પમાડવા, આ ગ્રસ્ત આશ્રમીઓનો ધર્મ છે. આંગણે કોઈ સાધુ સંત બ્રાહ્મણ ભિક્ષુક કે કોઈ અન્નારથી આવે તો એમને યથાશક્તિ કંઈક આપવું, પણ એની હામું જોઈને બરોબર નિરખીન બે ત્રણ વાર આડું અવળું અડખે પડખે જોઈને પછી એમ ન કેવું કે તું તો હજી ઘણું કામ કરી હે, કેમ છો? કામ કરવા જતો હો પણ શક્તિ પ્રમાણે કંઈક આપવું, કારણ કે આંગણે આવેલા અતિથિને કાંઈ જે આપતા નથી, ના પાડે છે અથવા તો એવી વાણી બોલીને એને સંતાપ પમાડે છે. તો મહાભારતમાં એમ લખ્યું છે કે આંગણે આવેલો અતિથિ પાપમ દત્વા પુણ્યમાદાય ગચ્છતિ, પોતાનું પાપ દઈ દે છે, ગ્રસ્તનું પુણ્ય લઈને જતો રહે છે. માટે પુણ્યની રક્ષા કરવી હોય તો ચપટી ચોખા કે લોટ આપી દેવો બોલ્યા વગર, જાઓ આવજો સ્વસ્તિ કલ્યાણ લઈ લેવું આશીર્વાદ. ગ્રસ્ત આશ્રમનો ધર્મ છે ને એ ચપટી દેવાની શક્તિ ન હોય તો આ સ્ટેજમાંથી આવી જવું, સંત બની જવું, કોઈને કાંઈ દેવું જ ન પડે. જય સ્વામિનારાયણ પૂરું. હા, કારણ કે ઘરમાં સ્ત્રી રાખી, છોકરા રાખ્યા, ખાનપાન રાખ્યા, ભોગ વસ્તુ બધું રાખ્યું, પૈસા ખીચામાં રાખ્યા તો પછી કોકને દેવા પડે. હા, કાં તો એક ધોતિયું પહેલો ને એક ખેસી ઓઢી લો, ખીચું જ ન મળે આપવાની કાંઈ વાત નથી. જય સ્વામિનારાયણ. કાંઈક દેવું હોય તમે દો. ઘણા માણસો અમારા ધર્મ પાળે છો કે આપણે કોઈને કાંઈ દેવું જ નહીં, એમ કોઈને કાંઈ દેવું જ નહોતું તો રાખ્યું હું કામ બધું. એટલે કહે છે કે અતિથિને તોષે તેમ, અતિથિને સંતોષ પમાડો, આપો તમે એમ. નિત્યમ કુર્યા સતામ સંગ, ગ્રસ્તો એ હંમેશાને માટે સાધુનો સંગ કરવો, જો ઉગરવું હોય તો. અને ગુણાતીતાનંદ સ્વામીના શબ્દોમાં કહીએ તો સ્વામીએ તો એમ કીધું કે અર્ધો અરધ સાધુનો સમાગમ રાખશે એ જ ઉગરવાનો છે, બાકીનો બંધાશે બંધાશે ને બંધાશે. એને બંધન જગતનું થાશે થાશે ને થાશે. મોત આવશે ત્યારે વાસનાના ભડકે ભડકા હૃદયમાં હળકતા દેખાય, અને પરિણામે કાળ તો એને થપાટ મારીને શરીરમાંથી જુદો તો કરશે જ, પણ વાસનાને કારણે ઈવડો એ ભગવાન સાથે નહીં જાય, કાં ભૂત થાય ને કાં જમ મારીને ઠોકીને લઈ જાય જમપુરી. માટે હંમેશા સાધુનો સમાગમ કરો, સમય કાઢો. ઘણા માણસ એવું માને છે કે આટલું બધું ઘરમાં કામ છે ને ન્યા સભામાં જઈને બેહવું, અહીં બેસવું, એ સમય બગાડ્યો એમ માને. બોલો, પણ એને ખબર નથી કે અમે આ બધું કરીએ છીએ એ જ બગડ્યું છે આપણું. એમ કરોડ કામ બગાડીને મોક્ષ સુધારો, ગુણાત્યાન સ્વામીનું સૂત્ર છે. કરોડ કામ બગાડીને મોક્ષ સુધારો, અને આવડો આ તો મોક્ષ બગાડીને ઘર સુધારે એવો છે. હા, કે કલ્યાણ બગાડો, બાકી બીજું કાંઈ બગાડવાનું નહીં, એક જ બગાડવાનું જન્મીને મરતા સુધીમાં શું કલ્યાણ. મોક્ષ બગડી જવો પડે, બાકી બીજું કાંઈ બગડવું ન જોઈએ. આવા સિદ્ધાંત લઈને બેઠા હોય હવે અને આ કથા હું કામ નીકળો. નિત્યમ કુર્યા સતાન સંગમ ભક્તિમ ચ નવધા હરે, હંમેશા સાધુનો સમાગમ કરો અને નવ પ્રકારે ભગવાનની ભક્તિ કરો. કુસંગમ નૈવ કુર્વીત, અને કોઈ દિવસ કુસંગ કરશો નહીં. ગૃહા શક્તિમ ચ મૂંઢવત નૈવ કુર્વીત, અને મૂંઢ માણસની માફક કોઈ દિવસ ગ્રહસ્થ આશ્રમમાં બંધાય નહીં, ઘરમાં આસક્તિ કરે નહીં. પરણીને પત્ની લાવે ખરો, પણ પત્નીને આધીન થઈ એમાં મોહ માયામાં બંધાઈ જાય નહીં. નકર ઘણા એ તો આજ્ઞાથી ઉદબેટ કરે, ઊભો થાય તો ઊભો થાય, બેહી જાય બેહી જાય, એટલો બધો આધીન થઈ ગયો હોય. નાથેલા માકડાની જેમ ઝેણીકોર દોરી ખેંચે એણીકોર હાલ્યો જાય. નથી આ ભરવાડ લોકો પેલા ખૂંટને બરોબર નાકમાં હરિયો ઘાલીને નાથે નાથીને પછી આડોવળો ગમે તેમ દહડી જાય, એમ ઘણા બિચારા એ રીતે નથાઈ ગયેલા હોય છે નાથી દ્વારા, અને જ્યાં ઢહળી જાય ત્યાં ઢહડાતા હોય છે. ભગવાન કહે છે કે મારા ભક્તોએ એવી રીતે ઘરમાં આસક્તિ ન કરવી, બંધાવવું નહીં, રહેવું ઘરમાં, પણ વૈરાગ્યવાનની જેમ નિર્બંધપણે ભગવાનને ભગવાનના સાધુમાં હેત રાખીને જીવન જીવવું અને યથાવર્ગ સર્વનું પોષણ કરવું. આવી રીતે ગ્રસ્તના ધર્મો શરૂ છે. અત્યારની કથાનો સમય અહીંયા પૂરો થાય છે. આગામી કથા આવતીકાલે. અત્યારે હરિનામ સંકીર્તન સાથે કથાને વિરામ આપીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજ.